Next speaker, Dr. Honorable Dr. Siomohan, you have 17 minutes.
இன்றைய இந்த வரவு செலவு திட்ட அமர்வில் எனக்கும் உரையாற்ற சந்தர்ப்பம் தந்ததற்கு பதில் சபாநாயகர் அவர்களுக்கு நன்றி. எப்படி ஒரு அழகிய வரவு செலவு திட்டம் கொண்டு வந்தாலும் இன நல்லிணக்கம் காணாது. தமிழர்கள் இந்த மண்ணில் அனைவருடனும் சம உரிமையுடன் தமது பாதுகாப்பை தாமே உறுதிப்படுத்திக் கொண்ட அவர்களின் பூர்வீக பிரதேசமான வடக்கு கிழக்கில் சுய கௌரவத்துடன் வாழும் ஒரு தீர்வை காணாது. பொருளாதார அபிவிருத்தி காண்பது என்பது காணல் நீரே. இன்று கூட வரவு செலவு திட்டத்தில் பாதுகாப்பு அமைச்சுக்கு நீங்கள் ஒதுக்கிய தொகை 28,000 கோடி ரூபாய்கள். ஆனால் கல்வி அமைச்சுக்கு ஒதுக்கியதோ வெறும் 7,000 கோடி ரூபாய்கள். எப்படி இந்த நாடு உருப்படும்? கசப்பான உண்மைகளை உணர்ந்து கொள்ள இந்த நாட்டு மக்கள் முன்வர வேண்டும். கசப்பான உண்மைகளை வெளிப்படுத்த இந்த அரசு முன்வர வேண்டும். பொறுப்புக்கூறல் பொறிமுறை மூலம் புதிய யுகம் படைக்க அனைவரும் முன்வர வேண்டும். அப்போதுதான் உங்களது வரவு செலவு திட்டங்கள் வெற்றி பெறும். இந்த நாட்டில் ஒவ்வொருவர் தலைமையில் சுமத்தப்பட்ட கடன் சுமைகள் நீங்க சுகவாழ்வாழ வழிபிறக்கும். தமிழனின் தலைமையில் குண்டு போட சிங்களவர்களின் தலைமையில் கடன் சுமையை ஏற்றியவர்கள் தானே மாறி மாறி வந்த இந்த அரசுகள். எனவே உண்மைகளை உணர்ந்து நாம் ஒற்றுமையுடன் வாழ வேண்டும் என விரும்புகின்றோம். அதற்காக அடிமைகளாக அல்ல, தமிழர்கள் சுய கௌரவமாக வாழ விரும்புகிறார்கள். இனவாதிகள் குழப்புகிறார்கள் என்று இந்த அரசும் குழம்புமாக இருந்தால் இந்த நாடும் குழம்பிவிடும். எனவே இது சுயமாக சிந்தித்து செயல்படும் காலம் என கூறி வைக்க விரும்புகின்றேன். இன்று போத்தல் கல் அடைப்பதற்கு அறவிடப்படும் ஒரு சிறிய நிறுவனத்துக்கு அறவிடப்படும் வரி வருடத்திற்கு 1 மில்லியன். உள்ளூர் உற்பத்தியை ஊக்குவிப்பதாக இருந்தால் தாங்கள் எண்ணினால் இந்த வரி குறைக்கப்பட வேண்டியதுதான். வெளிநாட்டிலிருந்து ரசாயன கலவையையும் மதுசாரத்தையும் கலந்து உற்பத்தி செய்யும் இந்த போத்தல்கள் நிறுவனங்களுக்கு இது பொருந்தக்கூடும். ஆனால் தமது ஜீவனோபாய தொழிலாக செய்யும் பனை தெங்குவல தொழிலாளிகளை இது பெரிதும் பாதிக்கின்றது என்பதுதான் வெளிப்படையான உண்மை. இயற்கையாக பனைதங்கு வளத்தை வைத்துக் கொண்டு எமது நாட்டின் உள்ளூர் வளங்களை வைத்துக் கொண்டு அவர்கள் செய்யும் இந்த உற்பத்தி தொழிலில் நீங்கள் விதிக்கும் விதி மிகவும் அதிகூடியது என்பதை உணர்ந்து கொள்வீர்கள் நினைக்கின்றேன். அதனால் இன்று இங்கு செயற்கையான கலவைகளுடன் தயாரிக்கப்படும் உற்பத்திகள் வெளிவந்து கொண்டிருக்கின்றன. வீட்டு திட்டம் என்ற போர்வையில் 65,000 வீடுகள் கட்டி முடிப்பதாக ஜனவரி 2015 முன்னர் அறிவிக்கப்பட்டிருந்தது. 2016 முன்னர் அறிவிக்கப்பட்டிருந்தது. ஆனால் இன்று வரை எதுவும் நடக்கவில்லை. வீட்டு திட்டம் சம்பந்தமான பிரச்சனைகள் ஏதும் இருந்திருப்பின் எமது பாராளுமன்ற உறுப்பினர்களையும் வடகிழக்கு பிரதிநிதிகளையும் கூப்பிட்டு அழைத்து ஒரு கலந்துரையாடலை செய்திருக்கலாம். ஆனால் அப்படி செய்யப்படவில்லை. இந்த வீட்டு திட்டம் இன்றும் ஒரு இழுபறி நிலையில் இருக்கின்றது. இந்த அவைக்கு நான் கூறி வைக்க விரும்புகின்றேன், இந்த வருகிற ஒரு சில மாதங்களுக்குள் இந்த வீட்டு திட்டம் சம்பந்தமான முடிவுகள் எடுக்கப்பட்டு 65,000 பொருத்தமான நமது மக்களுக்கு பொருத்தமான வீடுகளை அமைத்து தர இந்த அரசு முயற்சிக்க வேண்டும். மரணித்தவனின் சமாதிகளை அளிப்பவன் கௌரவமானவன் அல்ல. உயிருடன் ஒருவன் உள்ளபோது நேருக்கு நேர் நின்று போர் செய்து கொன்றால் அவன் ஒரு வீரன், மரணித்தவன் மாவீரன். அந்த மாவீரர் சமாதிகளை புல்டோசர் கொண்டு அளித்தவர்கள்தான் முன்னே அரசினரும் அதன் படையினரும். அதன் மூலம் அவர்களின் கோர முகங்களை அலங்கோலமாக சர்வதேசத்துக்கு காட்டி நின்றனர். அதன் விளைவுகளால் அரியணையில் இருந்தவர்கள் இன்று ஆவா குரூப் போல் அலைந்து கொண்டிருக்கிறார்கள். கார்த்திகை மாதம் தமிழர்களுக்கு உபவாச காலம், தமிழர் விடுதலைக்காக தண்ணீர் இந்த வீரமரவர்களை நினைவேந்தும் காலம். மாவீரர் வாரத்தை தமிழர் விளக்கேற்றி நினைவேந்தினால் படையினருக்கு வயிற்றிலே புலி ஊறுகிறது, மன்னிக்கவும் புலி ஊறுகிறது. தமிழர்களுக்கும் சிங்களவர்களுக்கும் நடைபெற்றதுதான் 30 வருட கால உள்நாட்டு யுத்தம். இதில் மறைப்பதற்கு எதுவும் இல்லை. 1948 இலங்கை சுதந்திரம் பெற்ற காலத்திலிருந்து தமிழர் அடக்குமுறை தொடர்ந்தது. நான் அறிந்தவரை 242 தடவைகள் தமிழிலம் இனப்படுகொலையை தாங்கி நின்றது. அவர்கள் வடித்தது இரத்த கண்ணீர். யுத்தத்தில் மரணித்த படையினர்களுக்கு நீங்கள் சமாதிகள் கட்டவில்லையா? வருடா வருடம் அஞ்சலி செலுத்தவில்லையா? உங்களுக்கு அந்த உரிமை உள்ள இந்த நாட்டில் பிரஜைகள் தமிழர்களுக்கு எமது உறவுகளுக்காக அஞ்சலி செலுத்துவதில் என்ன தவறு உள்ளது? விடுதலை புலிகளுடன் சர்வதேச தளங்களில் பல பேச்சுவார்த்தைகளை நடத்தி முடித்தவர்கள்தான் இந்த அரசுகள். விடுதலை புலிகளை தமிழர் பிரதிநிதிகளாக அங்கீகரித்ததுதான் இந்த பேச்சுவார்த்தைகளில் ஈடுபட்டதற்கான காரணம். இன்று விடுதலை புலிகள் இல்லாமல் உள்ளபோது, அவர்களது இடம் வெற்றிடமாக உள்ளபோது பழையவற்றை மறந்து செயல்படக்கூடாது. இறுதியாக, தமிழர் விடுதலை போரில் மரணித்த வீரமரவர்களுக்காகவும் தமிழர் இனப்படுகொலைகளில் சிக்கி அநியாயமாக காவியமாகிய எமது மக்களுக்காகவும் ஒரு கணம் கார்த்திகை மாத வணக்கத்தை தெரிவித்து நிற்கின்றேன். இந்த தமிழர் இன பிரச்சினைக்கு ஒரு தீர்வு காண்பதுதான் எப்படியாயினும் இந்த நாடு முன்னேறுவதற்கு ஒரே வழி என்றுதான் நாம் சிந்திக்கின்றோம். இன்று ஒரு தகவல் கிடைத்தது. அதாவது, சுகாதார அமைச்சில் சட்ட ரீதியாக ஒரு நடைமுறை இருந்து வந்தது. அதாவது, ரிக்ரூட்மெண்ட் கிரைடீரியா என்பது ஒவ்வொரு விடயங்களுக்கும் இருக்கும். எனவே இந்த ரிக்ரூட்மெண்ட் கிரைடீரியா ஊடாக சுகாதார அமைச்சில் ஆயுர்வேத டாக்டர்களை சேர்ப்பதற்கு 70%, சித்த வைத்தியத்துக்கு 20%, யுனானி மெடிசினுக்காக 10% வழங்கப்படுகிறது. இந்த நல்லாட்சி அரசின் காலத்தில் எழுத்தில் இல்லாத நடைமுறையாக இது மாற்றப்பட்டுள்ளது. பாராளுமன்றத்தின் அனுமதியோ அல்லது அறிவித்தல்களோ இன்றி ஆயுர்வேதம் 70%, சித்த வைத்தியம் 10%, யுனானி மெடிசின் 20% மாற்றப்பட்டிருக்கின்றது. இன்று வடமாகாணத்தின் சுகாதார அமைச்சர் எனக்கு தொலைபேசியில் அறிவித்தார், எமது தமிழ் கிராமங்களில் 20 சித்த மருத்துவர்களுக்கான வெற்றிடம் உள்ளதாக. ஆனால் அதற்காக அறிவிக்கப்பட்ட அறிவித்தல்களில் சித்த ஜுனானி என இரண்டையும் சேர்த்திருக்கிறார்கள். இதன் மூலம் இந்த வீதத்தையும் குறைத்ததன் மூலம் இது இந்த தமிழ் கிராமங்களில் ஒரு ஜுனானி மெடிசினை அறிமுகப்படுத்த முயற்சிப்பதாக அறிய வருகிறது. எனவே இந்த விடயத்தில் முக்கிய கவனம் எடுத்து இதை உடனடியாக நிறுத்துவதற்கு அல்ல, உரிய முறைப்படி இதை செயல்படுத்துவதற்கு நான் ஒரு கோரிக்கையை இங்கு வைக்கின்றேன். நமது தமிழ் மக்களின் பொருளாதார அபிவிருத்திக்கு தங்களது வரவு செலவு திட்டம் உதவுகிறதோ இல்லையோ, இராணுவத்தின் ஆக்கிரமிப்பு எமது பொருளாதாரத்தை சீர்குலைத்து வருகிறது என்பதுதான் உண்மை. எமது முல்லை மாவட்ட மக்களின் காணிகளை இராணுவம் ஆக்கிரமித்துள்ளது என்று எத்தனை வருடங்கள் குரல் கொடுத்து கொண்டிருக்கின்றோம். 2009 கொடிய உள்நாட்டு யுத்தத்தின் முடிவில் மக்களை செட்டிக்குளம் முள்வேலி முகாம்களுக்கு விரட்டிவிட்டு முல்லைத்தீவு மாவட்டத்தின் எமது மக்களின் காணிகளை ஆக்கிரமித்தவர்கள் இலங்கை இராணுவத்தினர். எமது குரல்கள் ராஜபக்ச தர்பார் கூட்டத்துக்கு கேட்கவில்லை. இன்று நீங்கள் நல்லாட்சி என்று சொல்லி 2 வருடங்களை கடத்திவிட்டீர்கள். வட்டுவாகல் அது கிழக்கு முள்ளிவாய்க்காலில் அமைந்த பிரதேசம். அது எமது மக்களின் வாழ்வியல் பிரதேசம். பெருங்கடலும் சிறுகடலும் சேர்ந்த பிரதேசம். நமது மீனவர் சமுதாயம் ஜீவனோபாயத்துக்கு நம்பி வாழும் பிரதேசம். எதிர்கால சுற்றுலாத்துறை அபிவிருத்திக்காக முல்லை மக்களால் எதிர்பார்த்து நிற்கும் பிரதேசம். முல்லை மாவட்ட அபிவிருத்தி ஒருங்கிணைப்பு குழுவால் மீன்பிடித்துறை பல்கலைக்கழகம் அமைப்பதற்கென அடையாளம் காணப்பட்ட பிரதேசம். ஆனால் இன்று நமது மக்களின் வாழ்வியலை உருக்குலைக்க இந்த அரசு முனையக்கூடாது. நமது மக்கள் பிரதிநிதிகளின் கருத்துக்களுக்கு முக்கியத்துவம் கொடுக்கப்பட வேண்டும். நமது மக்கள் மீள்குடியேறி வாழ இடம் கொடுக்கப்பட வேண்டும். நமது மீள்குடியேற்றம் நமது ஜீவனோபாயத்தை தடுக்கும். நீங்கள் எப்படி இனநிலக்கணத்தை கொண்டு வரப்போகிறீர்கள்? படையினர் சொல்லிவிட்டால் நமது மக்களின் காணிகளை பறித்து கொடுப்பீர்களா? அதுதான் மக்களாட்சியா? படையினர் சொல் கேட்டு அமைச்சரவை தீர்மானம் எடுப்பீர்களா? அதுதான் உங்கள் நல்லாட்சியா? நமது மக்கள் டிசிசி மாவட்ட இணைப்பு குழுக்கள் ஊடாக, அதாவது மாவட்ட இணைப்பு குழுக்கள் ஊடாக எடுக்கும் தீர்மானங்களுக்கு இந்த அரசு மதிப்பு கொடுக்காதா? அப்படி என்றால் ஒன்று செய்யுங்கள். மத்திய அரசு முல்லைத்தீவு மாவட்டத்தில், வன்னி மாவட்டத்தில் நடைமுறைப்படுத்துவது இராணுவ ஆட்சிதான் என்று பிரகடனம் செய்யுங்கள். அதை விடுத்து இரகசிய தீர்மானங்களை எடுத்து எமது மக்கள் மீது இராணுவ ஆதிக்கங்களை ஏவி விடாதீர்கள். எமது மக்களின் காணிகளில் இராணுவம் அபகரிக்க முடியுமா? அதற்கு இந்த அரசு துணை போகுமா? இந்த விடயங்களை இந்த வரவு செலவு திட்ட உரையில் நான் கூறி வைக்கின்றேன் என்றால், எமது தமிழ் மக்களின் பொருளாதாரம் உருக்குலைக்கப்பட்டு வருவது இராணுவத்தினரின் உள்ளீடுகளால் என்பதனால்தான் அந்த விடயங்களை இங்கு கூறி வைக்க விரும்புகின்றேன். இராணுவத்திற்கு உள்ளது அரசகாணிகள். எமது மக்களின் வாழ்வியலுக்குள் புகுந்து எமது தமிழர் தம் கலாச்சாரத்தை உருக்குலைக்காதீர்கள். இராணுவத்தின் தேசிய பாதுகாப்புக்கு தேவை என்று சொல்லி எமது மக்களின் காணிகளை ஆக்கிரமிக்க இராணுவம் முயலக்கூடாது. தேசிய பாதுகாப்புக்கு மறுபெயர் தமிழர் காணிகளை ஆக்கிரமிப்பதும் தமிழர் வாழ்வியலை குறைப்பதும் தான் என்றால் இந்த நல்லாட்சி என்பதும் தமிழர்களுக்கு பொய்யாட்சியே. புதுக்குடியிருப்பு மக்களின் அறுதியுறுதி காணிகள் உட்பட 15 ஏக்கர் காணிகளை இராணுவம் ஆக்கிரமித்துள்ளது. மக்கள் அமைத்த வீடுகளில் இராணுவம் ஆக்கிரமித்து செயல்பட முடியுமா? இந்த நாட்டில் இருப்பது சிவில் ஆட்சியா அல்லது இராணுவ ஆட்சியா என்பதுதான் என்னுடைய கேள்வி. இந்த அரசு இன நல்லிணக்கத்தை ஏற்படுத்த மனப்பூர்வமாக விரும்பினால் முல்லை மாவட்டத்தின் சகல காணிகளிலும் இருந்து இராணுவம் வெளியேற வேண்டும். இது விடயமாக ஐநா சபையின் பரிந்துரைகளும் கிடப்பில் போடப்பட்டு வருவது கவலைக்குரிய விடயமாகிறது. இதேபோல் கேப்பாபிளவு என்றொரு கிராமம் ஒட்டுமொத்தமாக இராணுவத்தின் கைகளில் போயிருக்கின்றது. அவர்களின் தென்னைகள், அவர்களது வீடுகள் அனைத்தும் இராணுவம் ஊடுருவியுள்ளது. அவர்களுக்கு அதில் அயலிலேயே உள்ளது அரசகாணிகள். அவர்கள் 1 கிலோமீட்டரோ 1/2 கிலோமீட்டரோ தள்ளி செல்வார்களானால் அந்த மக்களுக்கு அது பேருதவியாக அமையும். வன்னி பிரதேசத்தில் இன்றது எமது மக்கள் தினசரி பாதிப்புக்குள்ளாகி வருவது 1 வனவளப்பிரிவு ஃபாரஸ்ட் டிபார்ட்மெண்ட், 2 ஜிஎஸ்எம்பி எனப்படும் புவி சரிதவியல் கனிய வளவியல் பிரிவு என்று மீள்குடியேற்றத்தில் ஈடுபடும் எமது மக்களுக்கு மணல் தேவையாக இருக்கிறது, வீடு கட்டுவதற்காக கிரவல் தேவையாக இருக்கிறது, வீதி புனரமைப்புக்காக கிரவல் தேவையாக இருக்கின்றது. பிரதேச செயலரின் அனுமதியை மக்கள் பெற்றிருந்தால் கூட போலீசாரை கொண்டு பொய் வழக்குகள் தாக்கல் செய்யப்பட்டு வருகிறது. மேற்படி விடயம் பூரணமாக மாவட்ட அபிவிருத்தி இணைக்குழுவில் விவாதிக்கப்பட்ட பின் எடுக்கப்பட்ட தீர்மானங்களை கூட இவர்கள் மதிக்கவில்லை. எது எது மத்திய அரசின் கீழ் இயக்கும் திணைக்களங்களோ அவையெல்லாம் எமது மக்கள் விரோத நிர்வாகத்தையே நடைமுறைப்படுத்தி வருகின்றார்கள் என்பதுதான் உண்மை. முல்லை மாவட்டத்தில் இருந்து தென்பகுதி பண முதலைகள் தாராளமாக மணலை வேறு மாவட்டத்துக்கு கடத்துகிறார்கள், கிரவலை வேறு மாவட்டங்களுக்கு கடத்துகிறார்கள். இங்கு பணம்தான் அவர்களின் நோக்கம். அதற்கு ஏற்றாற்போல் செயல்படுபவர்களாகவே வனவள பிரிவினரும் இந்த புவி சரிதவியல் ஜிஎஸ்எம்பியினரும் செயல்படுகின்றனர். சட்டம் அவர்களின் தேவைகளுக்காக வளைக்கப்படுகிறது.
Honorable member, you have to wind up by 2 minutes.
மணல் கிரவல் மர வியாபாரங்களில் ஈடுபடும் மேற்படி மத்திய அரசின் திணைக்களங்களின் எடுபிடிகள் மக்களின் தேவைகளுக்கு மதிப்பு கொடுப்பதில்லை. அரச திணைக்களங்கள் கூட தமது வீதி அபிவிருத்தி வேலை திட்டங்களை முடிக்க முடியாது திணறி வருகின்றார்கள். மக்கள் வாழும் கிராமங்களில் நடுவால் வனவள பிரிவு தமது எல்லைகள் என குறித்து கல்லி நடுகிறார்கள். இது நியாயமா? இதற்கு வனவள பிரிவுக்கு உத்தரவிட்டது யார்? 35 வருடகால கொடிய யுத்தத்தின் பின் நமது மக்கள் குடியமர்ந்து வருகிறார்கள். அப்போது எல்லாம் யுத்த காலத்தில் உயிருக்கு பயந்து ஓடி ஒளிந்தவர்கள் எல்லாம் இன்று வந்து எல்லை போடுகிறார்கள். நமது தமிழ் மக்களின் வாழ்வியலை குலைத்து விடுவது மட்டுமே இந்த அரசின் அமைப்புகளின் நோக்கமாக இருக்கிறது. இது தொடர்மாக இருந்தால் மக்கள் இவர்கள் மேல் நம்பிக்கை இழந்து எதிர்க்கும் காலம் உருவாகிவிடும். எறும்பும் கூட தன்னால் தன்னை நசிப்பவனை தான் சாகும் முன் ஒரு தடவை கடிக்க முயற்சிக்கும். இது இயற்கையின் நியவிதி. தயவுசெய்து இந்த மத்திய அரசின் பிரிவுகள் வன்னி பிரதேசத்தில் கவனமாக செயல்பட வேண்டும் என கேட்டுக்கொள்கின்றேன். வன்னிவாழ் நமது தமிழ் மக்களின் வாழ்வியலை குலைக்க முயலாதீர்கள். இன நல்லிணக்கம் என பேசிக் கொண்டிருக்கும் இந்த அரசுக்கு
எம்மீதான
அடக்குமுறைகளை பல தடவைகளை வெளிப்படுத்தி விட்டோம். ஆனால் தீர்வுகள் எதுவுமின்றி நமது மக்களின் வாழ்வியல்கள் உருக்குலைக்கப்பட்டு கொண்டிருக்கின்றன. எனவே இவை அனைத்துக்கும் தீர்வாக இந்த மத்திய அரசு உடனடியாக ஆக்கப்பூர்வமான நடவடிக்கைகளை எடுக்க வேண்டும் என கேட்டு விடைபெறுகின்றேன். நன்றி, வணக்கம்.
Honorable Dayasri Jayasekara, before that Deputy Chairman, before that Ma'am Shriyani Vijay Vikram will take the chair.
ලැබීම ගැන විශේෂයෙන්ම අපේ නීති පීඨයේ එකට ඉගෙන ගත්ත දෙන්නෙක් විදිහට ඔබතුමිය ඔතන ඉන්න එක ගැන මම ගොඩක් සන්තෝෂ වෙනවා. මම විශේෂයෙන්ම කියන්න කැමතියි අද මේ අයවැය පිළිබඳව මූලික වශයෙන්ම මේ අයවැය 2015 අයවැයට වැඩිය වෙනස් අයවැය. මම එහෙම කියන්නේ 2016 මේ වසරේ අපි ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයත් එක්සත් ජාතික පක්ෂයත් අපි දෙගොල්ලන්ම එකතු වෙලා යම්කිසි කාරණා පිළිබඳව එකඟතාවයකට ඇවිල්ලා අපේ මතවාදයන් ඒ වගේම එක්සත් ජාතික පක්ෂයේ මතවාදයන් එකට එකතු කරගෙන ඒ මත අපි මේ අයවැය ගොඩනගන්න ගොඩක් මහන්සි වුණා. මේ සමහර සමහර කාරණා අපි දෙගොල්ලන්ගෙම අදහස් උදහස් මත විශේෂයෙන්ම සාකච්ඡා මාර්ග ගන්නවා කරා ක්‍රියාත්මක කරලද කාරණා. ඒ නිසා පැහැදිලිව මම කියන්න කැමතියි මේ තියෙන හැම කාරණයක් පිළිබඳව අපිට අදහසක් සහ එයි අනුමැතියක් අපිට තිබෙනවා. ඒ නිසා මූලික වශයෙන් මම ස්තුතිවන්ත වෙනවා අධිකරු ජනාධිපතිතුමාටත් ඒ වගේම අග්‍රාමාත්‍යතුමාටත් ඒ වගේම විශේෂයෙන් මුදලමැතිතුමාට මේ සියලු අදහස් සලකා බැලලා අපිට මේ සාකච්ඡා මාර්ගයෙන් ඉතාම වැදගත් අයවැයක් සමබර අයවැයක් මේ රටට ඉදිරිපත් කරන්න ලැබීම ගැන. දෙවෙනි කාරණය තමයි කැබිනට් අමාත්‍යවරු විදියට අපිට ලොකු බලයක් සහ ශක්තියක් ලැබුණා මේ අයවැයට පෙර තිබෙන උදේවරුවේ මේ සම්බන්ධව අපි විශාල සාකච්ඡා ගණනාවක් තිබුණා. ඒ තිබෙන අඩුපාඩු දුර්වලතා තවත් තියෙන වෙනස්කම් මයිතන මුදල්මැතිතුමා මේ ස්ථානට ඇවිල්ලා මේ ස්ථානයේ සමහර වෙනස්කම් පිළිබඳව එතුමාගේ අදහස් ගෙනල්ලා කැබිනට් මණ්ඩලයේ සාකච්ඡා කරලා ක්‍රියාත්මක කරපු අවස්ථාවක් විදිහට මම මේක දැක්කේ. ඒ ඓතිහාසික අවස්ථාව. කවදාවත් කැබිනට් මණ්ඩලයට අයවැයක් ඉදිරිපත් කරලා උදේවරුවේ එය සාකච්ඡාවට භාජනය කරලා ඒ ගැන කතා කරලා එය විවාදයට ලක් කරලා එය වෙනස් කරන්න පුළුවන් අයවැයක් මං හිතුවේ නැහැ ජීවිතයේ කිසි දවසක අපේ රටේ කැබිනට් මණ්ඩලයක් ඇතුලේ සිද්ධ වෙන්න පුළුවන් කාරණයක් නෙමෙයික උනේ නැහැ. ඒක තමයි ඇත්ත தත්ත්වය. මොකද මේ රටේ ජනාධිපතිවරු දෙන්නෙක් තමයි පෞගේ අවුරුදු 20ෙම මේ රටේ අඩු වැඩි වශයෙන් මුදල් ඇමතිවරයා විදිහට වැඩ කටයුතු කරේ. මම කියන්න කැමති ඒ නිසා මේ අයවැය පිළිබඳව අපි විශාල වැඩපිළිවෙළ රාශියක් විශේෂයෙන්ම රාජ්‍ය ආදායම් වියදම් කළමනාකරණය අයවැයන්ගේ පියවීම ණය බර අඩු කර ගැනීම ආදායම් වැඩි කර ගැනීම ඒ වගේම බදුකරණය වියදම් කළමනාකරණය රාජ්‍ය ව්‍යාපාර සම්පාදනය සමාජ හැකියාව වර්ධනය හා ප්‍රතිපත්ති සංවර්ධනය මේ කාරණා මත තමයි මේ අයවැය අපි ගොනු කරලා ශක්තිමත් ඉදිරියට 2017 වර්ෂයට අරගෙන යන්නේ. මම කියන්න කැමති මේ ක්‍රියාදාමය තුළ ආදායම් පාලන කළමනාකරණ තොරතුරු පද්ධතියක් ස්ථාපිත කිරීම නැත්නම් රැමිස් කියන ආයතනය ස්ථාපිත කරලා ලංකාවේ තොරතුරු පද්ධතියේ මේ ඩිජිටලයිසේෂන් හරහා ගේන සියලුම දත්ත පද්ධතිය එකතු කරගින් පස්සේ ඇත්ත වශයෙන්ම වැට් වලටත් වැඩිය ශක්තිමත් වැට් ගන්න ඕනේ නැහැ. සාමාන්‍යයෙන් හැම කෙනෙක්ම යම් කිසි විදියකට තමන්ගේ වියදම් හරහා බදු දැලට එකතු කරගන්න පුළුවන් වාතාවරණයක් සකස් වෙනවා. ඒ වගේම ශ්‍රී ලංකා රේගුව තනි කවුළුව නැත්තම් සිංගල් වින්ඩෝ තින් කියන වැඩපිළි යටතට ගෙනාවාම අත වශයෙන් විශාල ආදායම් මාර්ග වැඩි කර ගැනීමේ අවශ්‍යතාවය හැකියාව අපිට ලැබෙනවා. ඒ වගේම බාණාගාර ඒකාබද්ධ බාණාගාර කර්මනාකරණ තොරතුරු පද්ධතිය ඉට්මිස් කියන වැඩපිළි ගෙනාවාම මේ ක්‍රියාදාමය බාණාගාරයත් රේගුවත් ආදායම් බද්ධ පාර්තමේන්තුවත් මුළු රටත් එකතු වෙච්ච ආදායම් බදු එකතු කිරීමෙත් බදු කළමනාකරණ ප්‍රතිපත්තිය සංවර්ධනය කිරීමෙත් එය ක්‍රමානුකූල කිරීමෙත් ක්‍රියාමාර්ගයක් විදිහට තමයි අපි මේක දකින්නේ. ඒ අනුව 2015 පළමු මාස 9 අපි රුපියල් බිලියන 959ක බදු ආදායමක් ලැබුවා. ඒ 2016 පළමු මාස 9 ආදායම අපිට බිලියන 1179ක් දක්වා වැඩි කරගන්න 23%කින් බදු ආදායම වැඩි කරගන්න හැකියාව ලැබුණා. ඒ වගේම රජයේ බදු ආදායම රුපියල් බිලියන 1067 දක්වා 22.2%කින් වැඩි වුණා විතරක් නෙවෙයි බදු නොවන ආදායම බිලියන 112 දක්වා 58.6%කින් මේ පෞගේ කාල වකවානුවතල පෞගේ මාස 9 තුල 2015 සංසන්දනය කරනකොට වැඩි වෙලා තිබෙනවා. දැන් අද අපේ බන්දුල ගුණවර්ධන ශූරීන් අපේ ඊටාම අපි ආදරය කරන මැතිතුමා අපි ඊයේ රාත්‍රියේ මේ සම්බන්ධ සාකච්ඡා කරා. එතුමා විශාල කාරණා ගණනාවක් ගැන කතා කරා. මම කියන්න කැමති මේ අධ්‍යාපනයේට තිබෙන මුදල් කැපීම පිළිබඳව එතුමා කතා කරා. මේ සම්පූර්ණයෙන් වැරදි සහගත සහ ජනතාව මුලා කරන විදිය ක්‍රියාදාමයක් විදිහට මම දකින්නේ. 2014 වෙන් කරලා තිබුණ මුදල වගේ 3 ගුණයක් 2016 දී මේ වර්තමාන රජය ලබලා දුන්න අධ්‍යාපනයේට 2016 තුන්වෙනි කාර්තුව වෙනකොට අපි දන්නවා මේ යන්නේ ශුන්‍ය අයවැයක් නැත්නම් ශුන්‍ය මූල්‍ය වැඩපිළික් තුල යන ක්‍රියාදාමයක්. තුන්වෙනි කාර්තුව වෙනකොටත් මේ ලබලා දුන්න මුදලින් අධ්‍යාපන අමාත්‍යාංශයට ඇත්තටම මේ තියෙන කාරණා මේක අමාත්‍යාංශයේ ප්‍රශ්නයක් නෙවෙයි අපිට තියෙන ප්‍රසම්පාදන ක්‍රියාවලින් හෙන්න පටිපාටින් මෙයක් ක්‍රියාවලිය තුල වියදම් කරලා තියෙන්නේ මිලියන 38850යි. මේ නිසා තමයි මේ කාරණයට සාපේක්ෂව අපි 2017 මිලියන 90000ක් දීලා ඊට අමතරව තවත් මිලියන 17480ක් මේ අයවැයෙන් ලබා දීලා තියෙනවා. මෙයා 2014ට සාපේක්ෂව කල්පනා කරනකොට 70%ක වැඩිවීමක්. ඒ නිසා මම කියන්න කැමති අධ්‍යාපනයට තිබිච්ච මුදල් කපා හැරලයි කියලා කියන ඒ බේගලය මම කියන්න කැමති එක සම්පූර්ණ වැරදි කතාවක්. ඒ විතරක් නෙවෙයි 2017 අවුරුද්දේ අපිට බොහොම පෑදීලා කැබිනට් මණ්ඩලයේ රවිකරණණක මැතිතුමා කිව්වේ තව මේ මුදල වියදම් කරන්න මේ මුදල වියදම් කරපුවාම තව උමනා නම් ඕනම අවස්ථාවක අපිට මේ ලබා දෙන්න අතිරේක ප්‍රතිපාදන ලෙස ලෑස්ති. අපි දන්නවා ගිය 2016 වර්ෂයේ අතිරේක ප්‍රතිපාදන ලෙස මම කියන්න කැමති අපි බලාපොරොත්තු වෙලා තිබුණ නැති සමහර ව්‍යාපෘති විශාල සංඛ්‍යාවට එතුමා මුදල් දුන්නා. රුපියල් මිලියන 660ක් මට සුගතදාස ක්‍රීඩාංගණයේ ඉදිකිරීම සඳහා ලබලා දීම මුදලට අමතරව එතුමා අපිට ලබලා දීලා තියෙනවා. ඊට අමතරව තවත් විශාල මුදලක් හැම අමාත්‍යංශයකම අමාත්‍යංශ 51ටම එතුමා ලබලා දුන්න මායික ගැන ස්තුතිවන්ත වෙනවා. ඒ නිසා මේක සම්පූර්ණ ප්‍රලාපයක් විදිහට තමයි මම දකින්නේ. ඒක විතරක් නෙමෙයි දැන් බලන්න එතුමා ගත්ත සමහර අදහස් මං කියන්න කැමතියි දැන් බලන්න ඒක පුද්ගල බදුවර කියලා ගන්න. ඒක පුද්ගල බදුවර කියලා එහෙම ගන්න බෑ. කොහොමද ඒක පුද්ගල බදුවර කියලා ගන්න? බදු ආදායම ජනතාවගෙන් බෙදපුවාම ඒක පුද්ගල බදු බර කියලා එකක් ගන්නවා. එහෙම එකක් කොහෙද මේ මම දන්නේ කොහෙන් ඒක ආර්ථික විද්‍යාව හොයාගත්තද කියන. ඒක පුද්ගල බදු බර වැඩිවීම. ඒ මුළු බදු ආදායම ජනගහණයෙන් බෙදලා තමයි මේක අරගෙන තියෙන්නේ. දැන් එහෙම තීරණයක් කරන්න බෑ. මොකද බදු ගෙවන ප්‍රමාණය තියෙන්නේ මුළු ජනගහණයම නෙමෙයි. හැබැයි ජනගහණයෙන් යම් කොටසක් බදු ගෙවනවා. යම් කොටසක් බදු ගෙවන්නේ නැහැ. හැබැයි මුළු බදු ආදායම අරගෙන ඒ මුදල ජනගහණයෙන් බෙදලා ඒක පුද්ගල බදු ආදායම කියලා එකක් හදාගත්තම හැම මිනිහෙම කල්පනා කරන පොඩි කිරිසප්පයක් කල්පනා කරන මගේ බදු ආදායමක් ගහලා තියෙයි කියලා. ඉතින් මේක සමහරලාවට වැරදි විදිහකට අර්ථකථනය කිරීමක් විදිහට තමයි මම දකින්නේ. ඒක ඒ වගේම ඒක පුද්ගල වියදම. එක් පුද්ගලයාට බදු එකතු කිරීම හා වියදම අතර ප්‍රමාණය අඩු කරලා ඒක 29,666 කියලා අරගෙන ඒක පුද්ගල බදු ආදායමයි ඒක පුද්ගල බදු වියදමයි නැත්නම් ඒක පුද්ගල වියදමයි අතර සංසන්දනාත්මකව වෙන විදිහ වැඩ පිළක් මේක හදලා දිනා මේක සම්පූර්ණ වැරදි. ඒ නිසා මම කියන්නේ කැමති එතුමාට අපි ආදරය කරනා වගේම එතුමා මේ ක්‍රියාදාමය තුළ ඒ කියලා කතා කරපු කාරණා සම්පූර්ණ වැරදි සාගත විදිහට තමයි මම මෙතනදී අදහස් දක්වන්නේ. ඒ විතරක් නෙමෙයි. දැන් බලන්න 104 එතුමා අරගෙන කතා කරා මේ සටහනේ අපි ඒක සම්බන්ධව මම හොයලා බැලුවා. ණය වාරික ගෙවීම. දැන් ඒක තියෙනවා 2014 දී 633යි 2015 දී ඒ 846 දක්වා වැඩි වෙලා තියෙනවා. ඒක අපි සොයලා බලපුවාම අපි කාරණා සියල්ලම එකතු කරගත්තා. විශේෂයෙන් මම කියන්න කැමති මේ 2015 ණය ආපසු ගෙවීම වැඩි වීමට හේතු වෙලා තියෙන්නේ. ඇයි මේ දම්පාඩෙන් තියෙන කොටස මේ 2014 දී 633 තිබිච්ච එක 846ට වැඩි වෙලා තියෙන්නේ. මෙන්න මේ කාරණා එකක් 2009 නිකුත් කළ ජාත්‍යන්තර බැඳුම් කර ඩොලර් මිලියන 500ක් කල්පිරුණේ 2015 මතක තියාගන්න. පුත්තලම ගල්ලංගුරු බලාගාරේ ලබාගත් අධිහරේ එක සඳහා US ඩොලර් මිලියන 152 කල්පිරුණේ 2015. ඊළඟට අධිහර දෙක සඳහා පුත්තලම ගල්ලංගුරු බලාගාරේ ලබාගත් ඩොලර් මිලියන 891 ණය ආපසු ගෙවීම ආරම්භ වුණේ මේ 2015 අවුරුද්දේ. මත්තල ගුවන්තොටුපළ සඳහා ලබාගත් US ඩොලර් මිලියන 190 ආපසු ගෙවීම ආරම්භ වුණේ 2015 වර්ෂේ. මේ එකතු වීමත් එක තමයි බොහොම පැහැදිලිව මෙන්න මේ 104 පිටුවේ තියෙන එතුමා පෙන්වන මේ සංඛ්‍යා ලේඛනය 100 අර කියන ප්‍රමාණය නැත්තම් 633 ඉඳලා 846 දක්වා වැඩි වුණේ. ඒ නිසා මේක අවබෝධ කරගන්න තමයි එතුමා කතා කරන්නේ. එතුමා අපිට එතුමාට උගන්වන්න කාරණයක් නෙමෙයි. හැබැයි එය කරුණු වටහා වරදවා ජනතාවට මුලා කිරීම සඳහා ක්‍රියාත්මක කරන වැඩපිළිවෙළක් විදිහට තමයි මම එය හඳුන්වන්නේ. ඒ විතරක් නෙමෙයි ණය ප්‍රමාණය සාමාන්‍ය වර්ධනය 2011 2015 ණය වර්ධනය අපි ගත්තම 2016 2020 දක්වා අපි ගණන් හදලා බැලුවා. දැන් මේ ක්‍රියාදාමය එතුමාගේ මේ සංඛ්‍යා ලේඛනත් එක්ක මම කතා කරන්නේ. ණය ප්‍රමාණය සාමාන්‍ය වර්ධනය 2006 2010 කාලේ 15.6යි 2011 2015 එය 13.2යි. එතකොට 2016 2020 වෙනකොට එය 6.7ට අඩු වෙන විදිහ වැඩපිළිවෙලක් තමයි මේ වැඩපිළිවෙල සකස් කරලා තියෙන්නේ. ඒ නිසා මම කියන්න කැමතියි මේ ක්‍රියාදාමය තුළ අපිට අයවැය විවේචනය කරන්න පුළුවන්. විපක්ෂ ඉන්නකොට අපි අයවැය විවේචනය කරා, ආණ්ඩු ඉන්නකොට අයවැය ආරක්ෂා කරනවා. ඒක තමයි සාමාන්‍ය සම්ප්‍රදාය. හැබැයි මේ ක්‍රියාදාමයේදී අපිට පිළිගත හැකි කාරණා ඇවිල්ලා මේ අයවැය ප්‍රකාශනයේ අරගෙන අයවැය ප්‍රකාශනයේ අරහැට මෙයාට හරවලා කියවන එක නෙමෙයි කළ යුත්තේ. වැදගත් වෙන්නේ මේ ක්‍රියාදාමය තුළ ඇත්ත කාරණය හරියම විදිහට සකස් කළා කියන එක කියලා තමයි මම විශ්වාස කරන්නේ. ඒ වගේම බලන්න සුභසාධන වියදම් මුල් මාසය 9 රුපියල් මිලියන 92,477.77ක් තිබුණා 2015. හැබැයි අද 2016 මුල් මාස 9 සුභසාධන වියදම් සඳහා අපි වෙන් කළ තියෙනවා මිලියන 1,28,004ක්. මේක වැඩිවීමක් අපි දකින්නේ. ඒ වගේම මම විශේෂයෙන්ම කියන්න කැමති අද මේ රටේ අපිට තියෙන ප්‍රධාන ප්‍රශ්න ටික ගත්තම ඒ ප්‍රධාන ප්‍රශ්න වලට අවශ්‍ය කරන විසඳුම් ක්‍රියාවලින් ගණනාවක් තුල අපි ඇති කරලා තියෙනවා. දැන් බලන්න සීනි කර්මාන්තය. ඔබතුමියක් දන්නවා ඒ ප්‍රදේශයේ අම්පාර ප්‍රදේශයේ විශාල ඉඩකඩම් ප්‍රමාණයක් තිබෙනවා මේ සීනි කර්මාන්තයත් එක්ක. දැන් සීනි කර්මාන්තය 1950 අපි පටන් ගත්තා. 1990 මැද භාගයේ වෙනකොට සීනි කර්මාන්තය සම්පූර්ණයෙන් කඩාගෙන වැටුණා. මුළු සීනි පරිභෝජනය අද මෙට්‍රික් ටොන් 107ක් වසරකට. නමුත් අපි නිෂ්පාදනය කරන්නේ මිලියන එතන නිෂ්පාදන මෙට්‍රික් ටොන් 56000ක් පමණ. අපි මේ ආනයනය කරනවා මෙට්‍රික් ටොන් 6,44,000ක් එක අවුරුද්දක් ඇතුළත. මේක තමයි ඇත්ත තත්ත්වය. එතන විදේශන ගලායන විදේශ විනිමය බිලියන 35ක් වෙනවා. එතන මේ බිලියන 35ක විදේශ විනිමය ඉතුරු කරගන්න අපි වැඩපිළිවෙළක් සකස් කරනවා. මම ස්තුතිවන්ත වෙනවා ඒ කාලේ මහින්ද රාජපක්ෂ මැතිතුමත් විශාල උත්සාහයක් දරුවා මේ ක්‍රියාදාම ඉස්සරහට ගෙනියන්න. අපි දැන් බලන්නේ 2020 වෙනකොට සීනි පරිභෝජනයේ මෙට්‍රික් ටොන් 7,30,000 දක්වා වැඩි වෙනවා කියලා අපිට අපි උපකල්පනය කරලා තිනෝ 2025 වෙනකොට ඒ සීනි පරිභෝජනයේ මෙට්‍රික් ටොන් 7,65,000 කියලා අපි අනුමාන කරලා තිනෝ. එතකොට අපි බලාපොරොත්තු වෙන්නේ 2020 දී අලුත් ඉඳන් හෙක්ටාර 31,000ක නව වගාවක් කිරීමටත් ඒ වගේම 2025 වෙනකොට එය හෙක්ටාර 1,01,000 දක්වා වැඩි කිරීමට. එතකොට මේ සඳහා අපිට විශාල වැඩ කොටසක් අවශ්‍යයි. අපිට ඇඹරීමේ ධාරිතාව මෙට්‍රික් ටොන් 2000ක කර්මාන්ශාලාව හදන්න රුපියල් බිලියන 12ක් යනවා. වසර 6කින් ඒ පිරිවැය සම්පූර්ණයෙන් ඔවුන්ට අය කරගන්න පුළුවන්. එවැනි කර්මාන්ශාලා 15ක් විතර අපේ රටට අවශ්‍ය වෙලා තියෙන කාලවකවානක් දැන් මේ තියෙන්නේ. 2025 අපේ මේ සීනි පරිභෝජනය නැත්තම් සීනි ආනයනය නවත්තන්න පුළුවන් නම් සීනි වලින් අපි ස්වයංපෝෂිත වෙන්න එවැනි කර්මාන්ශාලා විශාල සංඛ්‍යාවක් අවශ්‍යයි. ඒ වගේම එවැනි කර්මාන්ශාලාක වැඩ කරන කෙනෙකුගේ ගොවි පාලක රුපියල් 30,000කට වැඩි කරගන්න පුළුවන් වාතාවරණයක් තමයි අපි බලාපොරොත්තු වෙන්නේ. සීනි කිලෝ රුපියල් 95 සිට සීනි රුපියල් 75 දක්වා අඩු කරගන්න. මෙන්න මේ ක්‍රියාදාමය තමයි අපි මේ වැඩපිළිවෙළ සකස් කරලා තියෙන්නේ. ඒ නිසා මම හිතන්නේ අපි ඒ වගේම රබර් පොල් තේ කර්මාන්ත දියුණු කිරීම සඳහා විශාල වැඩ කොටසක් මේ ක්‍රියාදාමය තුළ ආරම්භ කරලා තියෙනවා. බලන්න කුකුල් කර්මාන්තය ගත්තම අපේ මගේ ආසනේ දිස්ත්‍රික්ක තුළ විශාල කුකුළු නිෂ්පාදන විතර නිෂ්පාදන ප්‍රමාණයක් සිද්ධ වෙන ප්‍රදේශයක්. අද මෙච්චර කාලයක් අපි කරේ කුකුල් හැදුවා විතර හැදුවා මුළු රටේම දේශීය පරිභෝජනයට විතර ටික කුකුළු ටික හැදුවා. හැදලා කන්න දුන්නා විතරයි. හැබැයි අපි වැඩපිළිවෙළක් සකස් කරාද රටෙන් පිටතට කුකුළු නිෂ්පාදනයක් සිද්ධ කරන්න. මම ස්තුතිවන්ත වෙනවා ඒ කාලේ පීපී ජයසුන මැතිතුමත් එක්ක අපි මේක සාකච්ඡා කරා. එතුමා විශාල උත්සාහයක් ගත්තා. මම සාකච්ඡාවට කීපයක් තිබ්බා. ගිහිල්ලා මහාමතිවරයා විදියට මම ආචාර්ය පීපී ජයසුන මැතිතුමත් එක්ක ඉඳන් කතා කරලා එතුමා විශාල වැඩ කොටසක් සකස් කරා. රුපියල් 4 තිබිච්ච විතරේ රුපියල් 11 එතුමා වැඩි කරා. හැබැයි ලක්ෂතුස ආයතනයේ එතකොට හිටපු ඇමතිවරයා මේක ගත්තේ නැහැ රුපියල් 11ට. විශාල විනාශයක් කරන අපේ රටේ කුකුල් කර්මාන්තවල ඉන්න අයට රුපියල් 11ට ගන්න තිබිච්ච විතරේ ගන්නේ නැතුව ඔව් පෞද්ගලික බලි ගැනීමකට තමයි අවසාන වශයෙන් මේක සිද්ධ කෙරුවේ. ඒ නිසා මම කියන්න කැමති තව මොකද කියුවේ? ඒ නිසා මම කියන්න කැමති මේ සඳහා අපි ගොවින් 10,000ක් ඔවුන්ගේ ණය සඳහා වන පොලී වේදමෙන් 150ක් දක්වා රජය බලා ගන්න බලාපොරොත්තු වෙනවා. කුකුල් නිෂ්පාදන අපනයනය කරන අයට ඒ වගේම අධිශීත කරන 15,000ක් රාජ්‍ය ණය පොලී වේදමෙන් ධර්මින් මේ වැඩපිළිවෙළ සකස් කරන. ඒ විතරක් නෙමෙයි අද විශාලම අර්බුදයේ තියෙන්නේ කුකුල් පැටව ජනනය කිරීමේ මධ්‍යස්ථාන නැති එක. ඒ සඳහා විශාල වැඩ කොටසක් සකස් කරලා තියෙනවා. මම කියන්න කැමති තව එක විනාඩි කීපයක් අරගෙන අපේ බලන්න අපේ අධිකරණ පද්ධතිය තුල මේ මාර්ග නීති සම්බන්ධ මම මේක විශේෂයෙන් කැබිනට් මණ්ඩලයේ සාකච්ඡා කරපු කාරණයක්. මම කිව්වා අද රටේ මේ යුද්ධයට සමාන පිරිසක් අද මිය යනවා මාස අවුරුද්දක් ඇතුළත. 40,000කට අධික සංඛ්‍යාවක් එක ට්‍රැෆික් නැත්තම් අපි අනතුරු සිද්ධ වෙනවා. 4,840ක් ගිය අවුරුද්දේ පමණක් මරුණා එක අවුරුද්දක් ඇතුළත අපේ යුද්ධෙන් මැරෙනවා වගේම තත්ත්වයකට දැන් පත් වෙලා තියෙනවා. මේකට අපි මොකද කරන්නේ? අපි නීති පද්ධතිය සම්මිධානය කරන්නේ නැද්ද? වැඩපිළිවෙළක් සහිතව අපි මේ ක්‍රියාදාමයට අත ගහන්නේ නැද්ද? ඒකට තමයි දැන් ස්පොට් ෆයින් නෑ නැත්තම් ස්ථානීය දඩයක් නියම කරන්න අවශ්‍ය කරන කටයුතු ටික කරන්නේ. ඒ සඳහා නිකං කරන්නේ නැහැ. පැහැදිලිව මේ රටේ පොලිසිය නිවැරදි විදියකට නවීන තාක්ෂණය යොදලා ඔවුන්ට උදව් කරන්න ඕනේ. නැත්තම් වෙන්නේ මේ රුපියල් 2500 ගහපු ගමන් 2500 ගෙවන්නේ නැතුව ඉතුරු ටික කාගේ හරි සාක්කුවට යන වැඩපිළිවෙළ තමයි යන්නේ. හැබැයි ඒකටත් අපි වැඩපිළිවෙළ සකස් කරලා තියෙනවා. ඒ නිසා මේ රුපියල් 2500 කවුරු හරි වැරද්දක් කරන අයෙකුට ගහන්න ඕනේ. මම කියන්නේ මීට වැඩිය ගහන්න ඕනේ. හරිනම් තමන්ගේ පඩියට වැඩියෙන් ප්‍රමාණයක් ගහුවම තමයි මේක හරියන්නේ. මොකද අනිත් රටවල් වල පිට රටවල් වල ගියා අපි දන්නෝ මොකද වෙලා තියෙන්නේ. රටවල් වලට ගියාම කවුරුත් එන්නේ නැහැ. විනෝදෙන්න රැට ඩ්‍රින්ක් එකක් ගහන්න එන්නේ නැහැ. මොකද බීලා කිය ගමන් අල්ලනවා. අල්ලපු ගමන් තමන්ගේ මුළු පඩියම ඉවරයි. ඒ නිසා කරන්නේ තමන්ගේ යාළුවෙක් දාගෙන යනවා අද ඔයා එලවන්න කියලා. ලංකාවේ එහෙම කරනවද? නැහැ. එලවන්නේ කෙනත් බොනවා. පිටිපස්ස යන හතර දෙනාත් බොනවා. ඉතුරු කට්ටියත් බීලා කට්ටියම යන ගමන් අනේ රාළාවේ මේ පාන්දර ගිහිල්ලා එන ගමන් තමයි කියලා කතා කරලා මොකක් හරි ෂේප් එකක් දාලා යනවා. මම කියන්නේ මේකට ස්ථාවර වැඩපිළිවෙළක් ගෙන නැත්නම් ලංකාවේ විශාල හදිසි අනතුරු සංඛ්‍යාවකට අපි යනවා විතරක් නෙවෙයි විශාල අර්බුදයකට අපි යනවා. ඒ විතරක් නෙමෙයි ඔබතුමී දන්නවා නීතිඥවරියක් විදිහට හයිකෝට් එකේ නැත්තම් උපරිම අපේ මහාධිකරණයේ වැඩ කරපු කෙනෙක් විදිහට මේ නඩු අපි විශාල ප්‍රශ්නයක් කියලා තියෙන. අද ට්‍රැෆික් නඩු වලට මොකද වෙලා තියෙන්නේ? අපි මොන ප්‍රශ්නයක් ඇති වෙලා මේක බේරගන්න බැරි වුණාම පොලිසිය ගිහිල්ලා සමහරලාට දානවා මේක රතවාන අංශයට. මොකද කරන්නේ? රතවාන නඩු වලින් අද මුළු උසාවි පිරලා. හැබැයි කවදක්වත් අපේ අහිංසක අම්මා තාත්තගේ කකුල කැඩුනම අතපය කැඩුනම මැරුනම වන්දියක් ගන්න අර අහිංසක මුළු පවුලම අවුරුදු ගණන් අර උසාවි ගන්න රස්තියාදු වෙන්න ඕනේ. හැබැයි අපි කියන්නේ ඒක නෙමෙයි.
කාලේ අවසානයේ ගරු ඇමතුමා
රක්ෂණය ඇතුළෙන් රුපියල් 25000 ක ඉස්සර මේක පටන් ගන්න අපි සූදානම් ඒක වැඩ කටයුතු ටිකට අත ගන්න. මම කියන්නේ මේක අපි දිගින් දිගටම මම මේ කතා කරා ඇත්තටම කැබිනට් මණ්ඩලය ඇතුළේ මම ගොඩක් සතුටු වෙනවා රවි කරුණානායක මැතිතුමාට මේ ඉදිරිපත් කිරීම ගැන. මේ වගේ විශාල වැඩ කොටසක් සහිතව අපි අලුත්
වැඩ පිළිවෙලක්
සකස් කරලා දෙනවා. මම ස්තුතිවන්ත වෙනවා ඒ ක්‍රියාදාම ඉස්සරහට ගෙනියන්න. ඒ සඳහා අපි අපේ සහයෝගය ලබා දීලා මේ කටයුතුට උදව් කරමු කියලා ඉල්ලීම කරමි. මගේ වචන ස්වල්පව සංකර.
බොහොම ස්තුතියි. ඊළඟට ගරු වසන්ත අලුවිහාරේ ඇමතිතුමා.
ගරු සභාපතිතුමිය, අද මේ අයවැය ගත්තාම ආණ්ඩු පක්ෂේත් විපක්ෂේත් ගරු මන්ත්‍රීතුමාලාගේ අදහස් යෝජනා රසක් ඉදිරිපත් වුණා. විශේෂයෙන් මෙවර මේ අයවැය ඉදිරිපත් වෙනකොට ඒ අයවැය සකස් කරනකොට ඒ යෝජනා අදහස් සියලු කොටස් වලින් විමසන්න කටයුතු කර තිබෙනවා. විශේෂයෙන් ග්‍රාමීය මට්ටමේ ජනතාවගෙත් ඒ යෝජනා ලබා ගන්න කටයුතු කරලා තියෙනවා. මම දැක්ක මුදල් ඇමතුමා කියනවා විශ්වවිද්‍යාලයේ කණ්ඩායම් ඒ ප්‍රදේශවලට යවලා ඒ වගේම ඒ අදහස් ඒ යෝජනා සියල්ල එකතු කරගෙන තමයි කැබිනට් මණ්ඩලයට ඉදිරිපත් කරලා මේ අයවැය යෝජනා රටේ ජනතාවට සහන ලබා දෙන වැඩපිළිවෙල තුළ ක්‍රියාත්මක වෙලා තියෙනවා. විශේෂයෙන් සහන රසක් අද මේ අයවැය තුලින් රටේ ජනතාවට ලැබිලා තියෙනවා. මම දැක්ක මාධ්‍ය තුලිමුත් අද සෑම මාධ්‍යකම ඒ සහන සම්බන්ධව මාධ්‍යම් ප්‍රකාශ වෙලා තියෙනවා. මීට කලින් තිබුණු අයවැයවල අපි දැක්කේ නැහැ. ඒ මාධ්‍ය වේදීන් සමහර ඒවා විවේචනාත්මකව යෝජනා ප්‍රකාශ වෙලා තිබුණ අයවැයෙන් පස්සේ. නමුත් මේ අයවැය ගත්තාම ජනතාවාදී අයවැය හැම මන්ත්‍රීවරයෙක්ම කතා කරලා කිව්වොත් සමහර මන්ත්‍රීවරු සුභවාදීව කතා කරා විපක්ෂේ ඒ අය කතා කරලා කිව්වෙත් රටේ ජනතාවට සහන ලැබිලා තියෙන බව. මම මතක් වෙන්නේ අපි 2015 අටවෙනිදා අලුත් ආණ්ඩුව ජනාධිපති හැටියට මෛත්‍රීපාල සිරිසේන මැතිතුමා පත් වෙනකොට අගමැති හැටියට රනිල් වික්‍රමසිංහ මැතිතුමා පත් වෙනකොට රටේ ජනතාවට පොරොන්දු රසක් ලබා දීලා ඒ දිනසීය වැඩසටහන යටතේ ජනාධිපතිතුමාටත් අගමැතිතුමාටත් නව ආණ්ඩුවට පුළුවන්කමක් වුණා ඒ සහන ටික දුන්න පොරොන්දු ටික ඉෂ්ට කරන්න. එකදී විශේෂයෙන් මතක් කරන්න ඕනේ අපි ගත්තොත් එහෙම ඉන්ධන මිල අඩු කිරීම, ඩීසල් පෙට්‍රෝල් ගෑස් අත්‍යවශ්‍ය භාණ්ඩ මිල අඩු කිරීම, ගැබිනි මාතාවන් සඳහා පෝෂණ මල්ලක් ලබා දීම 20,000ක් වටිනා සමෘද්ධි දීමනාව, පෞද්ගලික අංශ වැටුප් 2,500කින් වැඩි කිරීම, රාජ්‍ය සේවකයන්ගේ වැටුප් රුපියල් 10,000කින් වැඩි කිරීම, මේ වගේ ඒ ලබා දුන්න පොරොන්දු රැසක් එදා ඉෂ්ට කරගන්න පුළුවන්කමක් වුණා. මට මතක් වෙනවා 2001 ඉතිහාසයේ පළවෙනි වතාවට, ලංකා ඉතිහාසයේ පළවෙනි වතාවට අපේ ආර්ථිකය ඍණ මට්ටමට වැටුණා. ඒ ඍණ මට්ටමට වැටෙනකොට මැතිවරණේ ආවා. මැතිවරණේ ආවයින් පසුව රනිල් වික්‍රමසිංහ අගමැතිතුමා රටට ප්‍රකාශ කරා මේ ආර්ථිකය ගොඩගන්න මට පුළුවන් මේ ආර්ථිකය ගොඩගන්න මට පුළුවන් රටේ ජනතාව කිව්වයි ජනවරම මට ලබා දෙන්න කියලා රටේ ජනතාව ඒ ජනවරම ලබා දුන්නා රනිල් වික්‍රමසිංහ මැතිතුමාට වැටිච්ච ආර්ථිකය එතුමා සැලැස්මක් ඇතුව කරුණු ඉදිරිපත් කළා රටේ ජනතාවට එදා තිබුණු යුද්ධය ඒ යුද්ධය සම්බන්ධව සාකච්ඡාවල් ආරම්භ කරලා රටට සාමය උදා කරලා එතුමා ආර්ථිකය ගොඩගන්න පටන් ගත්ත ආර්ථිකය ශක්තිමත් වුණා 2.4 දක්වා වැඩි කරගත්තා ආර්ථිකය වැඩි කරගත්ත ඍණ මට්ටමට වැඩිච්ච ආර්ථිකය ධන මට්ටමට ගේන්න රනිල් වික්‍රමසිංහ වර්තමාන අගමැතිතුමාට පුළුවන් කමක් වුණා එතුමාට අදත් අවශ්‍ය වෙලා තියෙන්නේ මොකද්ද අදත් එතුමාට අවශ්‍ය වෙලා තියෙන්නේ මේ රටේ ණයබරෙන් ඉන්න ජනතාව මේ ජනතාව නිදහස් කරගන්න ඕනේ කියන එක එතුමා ප්‍රකාශ කරලා තියෙනවා අධිකාරු ජනාධිපතිතුමත් අගමැති රනිල් වික්‍රමසිංහ මැතිතුමත් මේක නිදහස් කරන්න මේ ණයබරෙන් මේ රටේ ජනතාව නිදහස් කරන්න අද එතුමා මේ වෙනකොට සැලසුම් කටයුතු එතුමා කරගෙන යනවා විශේෂයෙන් 2001 දී 2004 වෙනකොට අපි ධන මට්ටමට එනකොට ආර්ථිකයේ ධන මට්ටමට එනකොට 2.4 දක්වා එනකොට මෙතුමා ටෝකියෝ සම්මුලුවට සහභාගී වෙලා කෝටි 45,000ක මුදලක් අගමැති රනිල් වික්‍රමසිංහ මැතිතුමාට පුළුවන්කමක් වුණා සාකච්ඡා කරන්න ඒ මුදල මේ රටට ගන්න විශේෂයෙන් ග්‍රාමීය සංවර්ධනය සඳහා යටිතල පහසුකම් සඳහා නමුත් එදා මොකද වුනේ ඒ 2001 දී ඒ තිබුණු එක්සත් ජාතික පක්ෂ ආණ්ඩුවේ රටේ ජනතාව අවුරුදු 5කට බලය දුන්නා අවුරුදු 2ක් යනකොට ආර්ථිකයේ ශක්තිමත් කරලා අගමැතිතුමා ආර්ථිකයේ ශක්තිමත් කරලා අන්තිමට එදා හිටපු ජනාධිපති තුමිය මොකද කරේ ජනවරමට රටේ ජනතාව අවුරුදු 5ක් බලය ලබා දුන්නා ආණ්ඩුව විසිරෙල්ල දැම්ම අවුරුදු 2කින් මට මතක් වෙන්නේ විමල් වීරවංශ එදා හිටපු ඒ මන්ත්‍රීතුමා ආණ්ඩුවට ලොකු බලපෑමක් කරලා එදා තිබුණු ආණ්ඩුවට අවුරුදු 2කින් ආණ්ඩුව විසිරෙල්ල දැම්ම රටේ ජනතාව බලාපොරොත්තු තිබුණා රටේ ජනතාවට නමුත් ඒ බලාපොරොත්තු එකක්වත් ඉෂ්ට කරගන්න බැරි වුණා 2004 නැවත අනිත් ආණ්ඩුව බලයට පත් වුණා අපි විපක්ෂයට ගියා රනිල් වික්‍රමසිංහ මැතිතුමා විපක්ෂ නායක වෙලේ හැටියට කටයුතු දැන් බලන්න ගරු සභාපතිතුමිය එතුමා හැම අවස්ථාවේදීම බැලුවේ මේ රට සංවර්ධනය කරලා රටේ ජනතාවට සහන ලබා දෙන්න දැන් 2015 දී ජනාධිපතිවරණය එනකොට එතුමා ඒ ජනාධිපතිවරණයේදී එතුමා අපේක්ෂිතත්වයක් ගන්න නැතුව අපේ සියලුම ගරු මන්ත්‍රීවරුත් එක්ක සාකච්ඡා කරලා අපි පොදු අපේක්ෂකෙක් ඉදිරිපත් කරනවා කියලා රනිල් වික්‍රමසිංහ මැතිතුමා කියලා අපි මෛත්‍රීපාල සිරිසේන ජනාධිපතිතුමාව පත් කරගත්තා. අද ඒකේ ප්‍රතිඵල අද රටේ ජනතාවට තියෙනවා. ඉතිහාසයේ පළවෙනි වතාවට තමයි මේ ජාතික ආණ්ඩු සංකල්පය ආවේ. අද බලන්න මේ අයවැය. කොයි තරම් අදහස් හොමාරු වෙලා තියෙනවද? ශ්‍රී ලංකා නිදහස් පක්ෂය, ප්‍රධාන පක්ෂය, එක්සත් ජාතික පක්ෂයත් එක්ක අනික් සුළු පක්ෂ ඒ අයත් එක්ක අදහස් හොමාරු කරගෙන මුදල් ඇමතිතුමාට පුළුවන්කමක් වුණා මේ අයවැය ජනතාවාදී අයවැයක් හැටියට සකස් කරගන්න. ඉතින් ඒ නිසා මේ අයවැය තුලින් මේ ගරු මන්ත්‍රීතුමාලා කිව්ව ආකාරයටම ආණ්ඩු පක්ෂෙත් විපක්ෂෙත් සමහර මන්ත්‍රීවරු කිව්ව ආකාරයට අර මම ඉස්සෙල්ලා කිව්ව විදිහට සුබවාදී අදහස් තුල අද අපට අද කතා කරන්න පුළුවන් මේ රටේ ඉන්න දුප්පත් ජනතාවට සහන රැසක් ලැබිලා තියෙනවා. අපි ගත්තොත් එහෙම ඒ සහන දිහා බැලුවොත් එහෙම තමුන්නාන්සලට කියන්න ඕනේ. අද ග්‍රාමීය සංවර්ධන දිහා ගත්තොත් ඒ ග්‍රාමීය සංවර්ධනයට විශාල මුදලක් යටිතල පහසුකම් හැටියට ලබා දීලා තියෙනවා. ගරු මන්ත්‍රීතුමාලා සංඛ්‍යාලේඛන ඉදිරිපත් කරපු හින්දා මම නැවත නැවත මේවා ඉදිරිපත් කරන්න බලාපොරොත්තු වෙන්නේ නැහැ. 2016 සැප්තැම්බර් 21 වන දින එක්සත් ජාතීන් 71 වෙනි මහා මණ්ඩල සැසිවාරයේදී ඇමරිකන් ඩොලර් මිලියන 800ක අරමුදලක් ප්‍රදානයක් ශ්‍රී ලංකාවට හිමි කර ගැනීමට හැකිවීම අන්න එක ජයග්‍රහණයක්, ආර්ථික ජයග්‍රහණයක්. GSP Plus සහනේ නැවත ලබා ගැනීම සඳහා සාකච්ඡා කිරීම ඒක තවත් ජයග්‍රහණයක්. G7 සමුළුවේදී ජපාන් එන් මිලියන 500ක ආධාර යෙන් මිලියන 500ක ආධාර ලබා ගැනීමට හැකිවීම මේ නව රජය. කොයිතරම් මුදලක් දැන් මේ රටට ආධාර වශයෙන් ලැබෙනවද? ග්‍රාමීය මාර්ග සංවර්ධනයේට ප්‍රාදේශීය ලේකම් කොට්ටාශිර 2015 වර්ෂයේදී ලක්ෂ 300ක් සහ 2016 වර්ෂයේදී ලක්ෂ 600ක් ලබා දී. නිවාස ව්‍යාපෘතිය උදෙසා සැමට සැමදා සෙවණක් ව්‍යාපෘතිය යටතේ නිවාස ලක්ෂ 5ක් ඉදිකර දීම, උදාගම් සංකල්පයේ යටතේ නිවාස 1000ක් ඉදිකර දීම, දුප්පත් පවුල් සඳහා නිවාස කපරාදු වලට සිමෙන්ති ලබා දීම, නිවාස ණය ලබා දීම කොයිතරම් විශාල මුදලක් ලබා දීලා තියෙනවද? හිටපු නිවාස ඇමතිතුමා කවදාකවත් මේ සභාවේදී අපි දැක්කේ නැහැ. එතුමාගේ කතාවකදී වුණත් විමල් වීරවංශ හිරෝ වන්දිතුමා මේ වගේ නිවාස අධිකාරිය තුලින් මේ ග්‍රාමීය මට්ටමේ ඉන්න විශේෂයෙන් නිවාස නැති අයට නිවාස ලබා දීම, ඒ වගේම ඒ දුප්පත් ජනතාවට, ඒ නිවාස නැති ජනතාවට අඩුම තරමේ සිමෙන්ති කොට්ටයක්වත් ලබා දෙන ඒ පහුගිය කාලය තුලදී එහෙම වැඩපිළිවෙලක් තිබුණේ නැහැ. උදාකල ගම්මාන ඇති කරලා තිබුණේ නැහැ. ඒ හින්දා නිවාස වැඩසටහන එදා අසාර්ථක තත්වයට තමයි පැවතුනේ. ඉතින් මෙන්න මේවා ඒවා හරියට ක්‍රියාත්මක වුණේ නැති නිසා තමයි අද අපට එය ක්‍රියාත්මක කරන්න අද ඒ අවස්ථාවල් ලැබිලා තියෙන්නේ. විශේෂයෙන් සැලැස්මක් අනුව දර්ශනයක් ඇතුව ඒ වැඩපිළිවෙල ක්‍රියාත්මක කරනකොට සදික් ප්‍රේමදාස ඇමතිතුමා ඒ ඇමතිතුමාට ලැබිලා තියෙන මුදල් වලින් ඒවා හරියාකාරව මුළු රටටම බෙදිලා යන විදියට, සෑම ප්‍රාදේශීය ලේකම් කොට්ටාසෙන් බෙදිලා යන විදියට ඒ වැඩසටහන ක්‍රියාත්මක කරන්න කටයුතු කරලා තියෙනවා. ඒ වගේම UNP කේවල් විතරක් නෙවෙයි 2014 දී අපි බැලුවා තමුන්නාන්සලා කරේ මොකද්ද? අඩුම තරම එක රැකියාවක්වත් අපට එක්සත් ජාතික පක්ෂය කිව්වම ලබා දෙන්න කටයුතු කරලා නැහැ. අද විභාග තියලා අද විභාග වලින් ඒ අය සමත් වෙලා පාට පක්ෂ නැතුව අද රැකියාවල් ලබා දෙන්න කටයුතු කරලා තියෙනවා. ගරු සභාපතිතුමිය, මම කියන්න කැමති අධ්‍යාපනයේ උදෙසා මහපොළ ශිෂ්‍යත්වය 2500 සිට 5000 දක්වා වැඩි කිරීම, විද්‍යාපීඨ ඇති කිරීම, නව රජය යටතේ එක වසර සිට 13 වසර දක්වා සියලුම ශිෂ්‍යාවන්ට පාසල් අධ්‍යාපනය ලබා දීම. ගරු සභාපතිතුමිය, අගමැති රනිල් වික්‍රමසිංහ මැතිතුමා එතුමා ප්‍රකාශ කරා සෑම දෙමව්පියෙක්ම තමන්ගේ දරුවෝ 13 වෙනි වසර දක්වා අධ්‍යාපනය ලබා දෙන්න ඕනේ කියන එක එතුමා ප්‍රකාශ කරා. අද ඇත්තටම සෑම දෙමව්පියෙක්මද සන්තෝෂ වෙනවා. ඒ දෙමව්පියන්ට ඒ දරුවව අද 13 වෙනි වසර දක්වා දරුවව යොමු කරන්න පුළුවන් කියලා අද ඒ දෙමව්පියෝ ප්‍රකාශ කරනවා. ඒ වගේම කියන්න ඕනේ ගරු සභාපතිතුමනි, තුමියනි, අධ්‍යාපනය ගත්තාම ග්‍රාමීය පාසල් සංවර්ධනය කරන්න මේ වෙනකොට එක පාසලකට, ජාතික පාසලකට කෝටි 8ක් 9ක් විතර ලැබිලා තියෙනවා මේ වර්ෂයේ තුලදී. ඒ වගේම සනීපාරක්ෂක කටයුතුේ පාසලේ සියල්ලටම විශාල මුදලක් ලබා දීලා තියෙනවා. ඒ නිසා මට කාල වේලාව නැති නිසා ගරු සභාපතිතුමනි, ඔබතුමේ මේ දුන්න අවස්ථාව ස්තුති වෙමින් මම නිහඬ වෙනවා.
බොහොම ස්තුතියි ගරු ඇමතිතුමා. ඊළඟට ගරු විමල වීර දිසානායක මන්ත්‍රීතුමා.
මුලාසන රුඩ අපේ ගරු මන්ත්‍රීතුමනි, අපේ දිස්ත්‍රික්කයේ මන්ත්‍රීතුමිය මුලාසනේ ඉන්නේ. අයවැලේකනේ anu ජාතියක ආර්ථික දර්ශනය ආර්ථික ගමන් මඟ පෙන්වන කැඩපතක් වගේ. අද මේ 2017 අයලේකනේ ජාතික අයලේකනේ කැඩපත දිහා බලපුවාම අපිට පෙනෙන්නේ ඉසව්වක්, නිනව්වක්, දැක්මක්, දර්ශනයක් නැති ආර්ථිකයක් මේ රටේ අසරුවමින් තියෙන බවයි මුදල් ඇමතුමා ඇතුළු ආණ්ඩුව. අපි මුලින්ම දැනගන්න කැමති ගිය සැරේ නම් අයවැලේකන තුනක් විතර ඉදිරිපත් වුණා. හැබැයි ඒක ආණ්ඩ අපේ මුදල් ඇමතුමත් නැහැ, මුදල් රාජ්‍ය ඇමතුමත් නැහැ, අගමැතිතුමත් නැහැ. ඉදිරි පේළියම හිස්. ජාතික අය හොඳයි, ඔබතුමා ඉන්න ගැන ස්තුතියි. ඔබතුමා දැන් ආයේ බොහොම ස්තුතියි. ගරු අධ්‍යාපන ඇමතුමා. නමුත් ප්‍රශ්නේ තියෙන්නේ සභාව හිස්. ඒ කියන්නේ අයවැයගේ හිස්. අයවැය තිස්සේ මේක කීවෙනි අයවැයද? ගිය සැරේ නම් තුනක් විතර ආවා. තව ඊළඟ එකවද දෙන්නේ? ඈ? ඊළඟ එකවද දැන් නැහැ ඉන්නේ. ගිය සැරේ තුනක් ආවා. දැන් මේ ආණ්ඩුව කියන්නේ අපි ලදරුයි, ලපටි, සුකුමලයි, සුන්දරයි, බාලයි කියලා. හැබැයි මතක තියාගන්න ඕන ගිය ජනවාරි 8 වෙනිදා ඉඳලා මේ තමුන්නාතලා ඉදිරිපත් කරන තුන්වැනි අයවැය මේ. තුන්වැනි අයවැය. මේ අයවැය තුනට තමුන්නාතලා මොනවද කරලා තියෙන්නේ? මේ අයවැයට ඉස්සෙල්ලා වැඩ්බද්දක් ගහලා ජනතාව ප්‍රැට් කරලා ඇවිල්ලා ඉන්නේ මෙතෙන්ට. දැන් මේ සුකුමල අයවැය ඉදිරිපත් කරන මොහොතේ අපි අමතක නොකළ යුතුයි ගරු මූලාසන ආරූඪ අපේ මන්ත්‍රීතුමියනි, මේ ආණ්ඩුව රෝහල් වල ශල්‍ය කර්ම සඳහා වැඩ්බද්දක් ගැහුවා. මෙරටේ අහිංසක දරුවෝ 1000ක් හදවතේ සිදුරු රෝගයෙන් පෙළෙනවා. ඒ දරුවන්ට නොමිලේ ආණ්ඩුවේ රෝහලකින් මේ ශල්‍ය කර්ම කරගන්න දින දීලා තියෙන්නේ 2020, 2021, 2022. ඒ නිසා ඒ දරුවන්ගේ අම්මාවරු, පියවරු මේ අහිංසක දරුවෝ ජීවත් කරගන්න ගේ උගස් තියලා, කුඹුර උගස් තියලා, පොලියට සල්ලි අරන්, ණයට සල්ලි අරන් පුජ්‍යලික රෝහලට යනවා තමන්ගේ දරුවගේ ජීවිතය බේරගන්න. හැබැයි මේ ආණ්ඩුව ඒ ශල්‍ය කර්මට වැට්පත් දෙගහුවා. මේ නිසා අහිංසක දරුවෝ 1000ක ජීවිතේ අනතුරේ සාපරාධි අපරාධයක් සාගානවා. කතරගම දෙයියනේ සාගානවා. මට තියෙන දුක ශ්‍රී ලංකා නිදහස් පක්ෂේ කියපු මහින්ද රාජපක්ෂ මහත්තයා පෝස්ටරේ ගාගෙන ඡන්දෙ ඉල්ලලා ආණ්ඩුවට හේතු වෙලා ඒගොල්ලොත් මේ වැට්බත්තට ඡන්දෙ දුන්නා. ශ්‍රී සාගාන අපරාධෙට බයිපාස් ඔපරේෂන් එකක් කරගන්න බලාගෙන ණයට සල්ලි අරන් හිටපු අහිංසක මිනිස්සුන්ට අදේ සල්ලි ගෙවන්න කියපුවාම කියනවා තව රුපියල් ලක්ෂ දෙකක් ගෙවන්න කියලා. කොහෙන්ද ගෙවන්නේ? දැන් මෙතන කතා කරන්නේ ඔක්කොමලා ඕන තරම් සල්ලි තියෙනවා, ඕන දෙයක් කරන්න පුළුවන්. හැබැයි අර අහිංසක මිනිහා බද්දෙන් නිදහස් කරේ නැහැ, බද්දෙන් නිදහස් කරේ නැහැ. මේ බදු අය නිසා මෙරටේ ලක්ෂ සංඛ්‍යාත පිරිසක් දුකින් පීඩා විඳිනවා. ඒ අහිංසක රෝගීන්ගේ ජීවිතවලට මේ සාපරාධී ආණ්ඩුව වග කියන්න ඕන. මේ වැට්බද්ද ගහලා රුපියල් කෝටි 1000ක් 1200ක් තම හොයාගන්න. හැබැයි එතනෝල් කාරෙන්ට බදු දාන දීලා ආණ්ඩුව රුපියල් කෝටි 1800ක් පාඩු ලබනවා. ඒ විතරක් නෙමෙයි, මහා දවාලේ මහා බැංකුව මංකොල්ල කෑවා අර්ජුන් මහේන්ද්‍ර හොරා. හැබැයි ඒකේ හැබෑ හොරා කම්බ හොරා. ඔව් අතාරින්ද සමහර සූදානම්. මේ රටේ මේ ජාතිය කම්බහොරෙක් කළා. මහජන බැංකුව සියලු බැංකු මංකොල්ල ගහලා, මහා බැංකුවත් මංකොල්ල ගහලා මේ රටේ අහිංසක ජනතාවට බදු ගහන අයවැයක් හැම තැනකම බදු දැල එලලා. අද ආණ්ඩුවේ ආර්ථික දර්ශනය මොකද්ද? උදේ ඉඳන් රෑ වෙනකන්.
ඉතින් අගමැතිතුමා මේ සභාවේ නැති වෙලාවක මෙතුමා ප්‍රකාශ කළා, අගමැතිතුමා ගැන වැරදි ප්‍රකාශයක් කරා. මං ඉල්ලනවා කරුණාකරලා ඒක ඉවත් කරගන්න කියලා. මොකද එතුමාට මේ හොරෙක් කියලා කියන්න බෑ අගමැතිතුමාට. එතුමාට අගමැතිතුමාට හොරෙක් කියන්න බෑ. අපි කියනවා හැම පට්ට හොරෙක් කියලා.
ඒක මන්දුවා කතා කරන්නේ.
උදේ ඉඳන් රාජපක්ෂලා හොරු මිනිමරුව කියනවා. මේ රාජපක්ෂලා නැති අතර මගේ කාලේ දෙන්න. මේ ලිච්ඡ වීරජ දරුවෝ
කතා කරන්න ඉඳ දෙන්න බාධා කරන්න එපා. කතාවට බාධා කරන්න එපා. ගරු මන්ත්‍රීතුමා කතා කරන්න.
මේ ලිච්ඡ වීරජ දරුවෝ වලිග උත්තන් උඹා කියනවා මගේ කාලේ නැති කරන්න එපා. එනිසා
අරේ අරේ අරේ
ආර්ථික දර්ශන මගේ කාලේ නම් මන් නැති කරගන්න. අලි බබා තා ඔරු ඇතුලේ එක්කෙනෙක් නැගිටලන්න. ඔරු ඇතුලේ එක්කෙනෙක් නැගිටලා අලි බබා තා ඔරු ඇතුලේ වාඩි වෙන්න. දැන් තමුන්හන්සලා තියෙන ආර්ථික දර්ශනය මොකද්ද? අද ලෝකේ පුරා මේ ආණ්ඩුව ගියා ආධාර ඉල්ලගෙන. තෙරේසා මේට ඉස්සෙල්ලා බරක් ඔබාමා හම්බුණා. ඊළඟට නෝර්වේ ගියා. ජර්මන් චාන්සලරිය හම්බුණා. මේ හැමෝ හම්බලා බලපම් කිසි දෙයක් හම්බුනේ නැහැ. අන්තිමට ඉතුරුනේ අපි දන්න ජිම්පින් විතරයි. ජිම්පින් විතරයි. දැන් පාත්තරේ උත්සංගිල ජිම්පින් පත්තරේවන්නේ. හිටගෙන ඉන්නේ පාත්තරේ අරන් ගිහිල්ලා. දැන් මෙයාට මොකක්ද තියෙන දරුතනේ? මොනවද හදන්නේ? කොළඹ වරාය නගර ව්‍යාපෘතිය මත්තල ගුවන් තොටුපළ හම්බන්තොට මාගම වරාය මේ සේරම මහින්ද රාජපක්ෂගේ වැඩ. රාජපක්ෂ ආණ්ඩුවේ මේ කරණ තියෙන්නේ අපි යන්නේ කොයි පාරේ? අපේ මහින්ද ගිය පාරේ. වෙන මොකක්වත් නැ. මොනවද අලුතෙන් ඇදුවේ? මොනවද අලුතෙන් ගොඩනැගුවේ?
අකිල විරජ
මොනවද දර්ශනේ? මොකක්ද
ගරු මූලාසනට මන්ත්‍රීතුමනි මෙතුමා කියනවා මහින්ද රාජපක්ෂ මහත්තුමා ගිය පාර යනවා කියලා දෙයියන්ගෙන් පිටයි. මොකද නැවෙන්නේ නැති වරාය වරාය නැවෙන්නේ නැති ගුවන් තොටුපළ තමයි හද
මන්ත්‍රීතුමා.
දැන් අපි කොළඹ වරායේ දුන්නට වැඩි අක්කර ගානක් මේගොල්ලෝ දෙනවා. ගිම්පින් හිටියේ නැත්තම් පිම්පොන් ගහන්න වෙන්නේ මේගොල්ලන්ට. ගිම්පින් හිටියේ නැත්තම් ඊටපස්ස මත්තල ගුවන්තොට පොළයි වරාය දෙකම චීනට දෙනවා. අපි අක්කර 1000යි දෙන්න හිටියේ මේගොල්ලෝ 15000ක් දෙනවා. මහින්දට වැඩි හොඳට කරනවා නේද මහින්දගේ චින්තනේ? හොඳයි හොඳයි එහෙම යන්න. ඒක හොඳයි. දැන් අපි මේ අයවැලේකන බලමු. කුෂිකර්මාන්තේ හෝර සානාධාරේ අර ප්‍රස්ථාර ලකුණේ මෙත කෑල උඩට නැගලා තියෙනවා. එනවා මොකද 2016 මෙච්චර වියදම් කෙරුවා කියලා මතක තියාගන්න ඕන. මේ කුෂිකර්ම රාජ්‍ය අමාත්‍යතුමා උතන කියා මම දන්න. හැබැයි වියදම ඉහළ ගිහිල්ලා කුඹුරට වැටෙන, ගෝයන්ගාට වැටෙන, බඩේරුඟ ගාට වැටෙන පොහොර ප්‍රමාණය වැඩි වුණා. ඉස්සර රුපියල් 350 වටිනාකමට පොහොර හොන්රයක් ගියා කුඹුරට හේනට වස. දැන් තමුන් අතර දෙන පැණිරායව නේ පොහොර යූරියා පැණිරායයි නේ. හරි කියුන් නේද? හරි හොඳ ඒවානේ. දැන් අර අපි දුන්නේ නරක පොහොර කියලා කිව්වේ. තමුන් අතලා දෙන්නේ හොඳ මේවානේ. ඒ වස නැහැනේ. වස නැහැ. අනේ අවට කියපු පචනේ කෙප්ප කෙවර. දැන් මොකද වෙලා තියෙන්නේ? ඉස්තර රුපියල් 350 පොහොර මිටිය ගියා. දැන් 2500ට යනවා. ඉස්තර පොහොර මිටි 8ක් ගන්න දැන් දැවටෙන්නේ 1යි. 1යි. ඒ නිසා ඔය මැද කෑල්ල ඉහළට ගියාට ප්‍රස්ථාර ගටානේ පොහොර නැහැ. බඩේරුඟ ගවියට පොර නැ, හේංගොවියට පොර නැ. ජාතික නිෂ්පාදනයේ පහළ, ජාතික නිෂ්පාදනයේ පහළ. තමුන්හන්සලා කොහෙද යන්නේ? කොහෙද යන්නේ? දැන් තමුන්හන්සලා කියනවා මේක යෝජනා කරලා තියෙනවා මාදුරුවේ දකුණෙන් අක්කර 20000ක් දෙනවා. අක්කර 20000ක් දෙනවා. කාටද දෙන්නේ? මොන ගොවියටද දෙන්නේ? මේක අතිගරු ජනාධිපතිතුමා ඉන්නකොට කුෂිකර්මාන්තේ ඉන්නකොට කිව්වේ අපි වවමු රට නගමු. එතුමා දැන් ජනාධිපතිවරයාට වත්තේ එතුමාගේ ආණ්ඩුව මේ ආණ්ඩුව කියන්නේ බදු ගෑමු රට හදමු මේ රටේ මිනිස්සු ඉපදලා ඉන්නේ මේ ආණ්ඩුව බදු ගෙවන්නේ බදු ගෙවන්නේ මං කිව්ව අර මේ මුදල් ලැබෙති කියන්නේ නැහැ බදු ඇමතුමාත් ඉස්සරහා නැහැ බදු ඇමතුමා මෙතන ඉන්නේ බදු ඇමතුමා එතන බදු ගෑමු රට හදමු ඒ දැන්නින් දාන උදේට රෑනකන් රූපවාහිනියේ ගුවන් විදුලියේ ඒ දාන ඇටිකේ දැන්නින් වලට බදු ගෑන්නත් ඕන මේ රටේ ජනතාව බදු ගෑමු කියලා දාන දැන්නීමට ඒකට ගෑන්නත් ඕන මේ රටේ ජනතාව මට දුක හිතෙනවා අපේ ජනාධිපතිතුමා ගැන රට හදමු අපි වහමු රට හදමු කියව එතුමාට සිද්ධ වෙච්ච දේ බදු ගෑමු රට හදමු බදු ගෑමු රට හදමු වෙච්ච දේ අපි ඉපිදලා ඉන්න බදු ගෑන්න මේ ආණ්ඩුවට ලොකු ආඩම්බරකින් කතා කරනවා මේ ආණ්ඩුව
හොඳයි
දැන් මේ මාධ්‍රුවේ දකුණ ව්‍යාපාරේ අක්කර 20000 දෙනකොට මේක පොළොන්නරුවේ අතිගරු ජනාධිපතිතුමාටයි අම්පාරේ අපිටයි දෙකලටම බලපානවා. අද මේ මොහොතේ මාධ්‍රුවේ කැල ආසන්නේ වනේ ආසන්නේ අවුරුදු 100ක් හේන් වගා කරපු ගොවිය එළවනවා. ඔවුන් ගෙනලා උසාවියට දානවා. උන්ගේ කිරිහරකෙත් දාන්න දෙන්නේ නඩු දානවා. හැබැයි දැන් මේ අයවැලේ කෙන යෝජනා කරනවා ඒ ඉඩම් ටික කම්පැනි කාරෙන්ට දෙන්න. ඒ අයින්සක මිනිස්සු ස්වාධීන ගොවි ජීවිතයක් ගත කරපු මිනිස්සු
දැන් කොම්පැනි කාරෙන් ගෙන් කරන්න ගරු මන්ත්‍රීතුමා කාලය අවසන්යි.
වහල්ලු කරන්න හදන්නේ. ඒ නිසා අපේ අධ්‍යාපන ඇමතුමත් ඉන්න වෙලාවේ මම කියන්න කැමති කෝටි 7600ක් කබලා. කෝටි 7600ක් කබලා. හැබැයි අපි නෙමෙයි කියන්නේ මේ පොතේ තියෙනවා. අනේ ඉන්නකෝ ඇමතුමා මම කතා කරමු කතා කරන්නකෝ. හරි එනිසා ඇමතුමා
අර අකිල විරාජ ඇමතුමා
ඉතින් මගේ නම මේ මම නම සඳහන් කරා ගරු මන්ත්‍රීතුමනේ කපල නැහැ හොඳට බලන්න හැම වෛශීෂයෙන්ම මේ සැරේ වෙන් කරපු ප්‍රාග්ධනීය වේදම වැඩි ප්‍රාග්ධනීය වේදම වැඩි කරලා තියෙන්නේ හොඳට බලන්න
කෝටි 7600ක් කපලා
ගරු මන්ත්‍රීතුමා
කපලයි තියෙන්නේ එනිසා මේ පොතේ තියෙනවා තමුන්නාන්තට මේ අවුරුදු විරං කරන දුරු තල්ලි විරං කරනවා කියලා ඒ කියන්නේ මේ ආණ්ඩුව අසමත් බරි බරි රෝගෙන් පෙළෙන මේ අසමත් ජාති ආණ්ඩුව මොනවද මේ කරලා තියන්නේ කන්දක් විලිලා මී බෙට්ටක් පොදලා දින මී බෙට්ටක්
හරි බොහොම ස්තුතියි ඊළඟට ගරු අබ්දුල්ලා මහරු මන්ත්‍රීතුමා
බිස්මිල්ලාහ් රහ්මාන් රහීම් ඉන්ද්‍ර இந்த நாட்டினுடைய 20 நிதியமைச்சர்களில் இங்கு சமர்ப்பிக்கப்பட்ட 71 வரவு செலவு திட்டங்களில் அதிமேதாக ஜனாதிபதி அவர்களினதும் கௌரவ பிரதம மந்திரி அவர்களுடைய வழிகாட்டலிலே எங்களுடைய நிதியமைச்சர் அவர்களுடைய வரவு செலவு திட்டம் இந்த நாட்டிலே கடந்த 30 வருட காலமாக ஏற்பட்ட யுத்தத்தின் காரணமாக அழிவுற்ற நலிவுற்ற எமது வடக்கு கிழக்கு பிரதேச மக்களுடைய நம்பிக்கையை இந்த நாட்டிலே மாணவ சமூகத்தினுடைய நம்பிக்கையை உயர்கல்வி கற்கின்ற மாணவர்களுடைய நம்பிக்கையை இன்று ஏற்படுத்தியிருக்கின்றது. இந்த நாடு எந்த இடத்தில் இருந்தது என்பதை பற்றி சிந்திக்க வேண்டும். எங்களுடைய கௌரவ விமல் வீர திசாநாயக் முன்னாள் மாகாண அமைச்சர் அவர்கள் என்னோடு பாராளுமன்றத்திலே 2 முறை 3 முறை இருந்திருக்கார்கள். இன்று அவருடைய பேச்சு அவருக்குரிய பேச்சு அல்ல. காரணம் அவர் சார்ந்த அந்த குழுவினர் இந்த நாட்டை விநாசம் செய்தவர்கள் இந்த நாட்டை சூறையாடியவர்கள் இவர்களுடைய குரலாக அவர் ஒலித்தார். கடந்த இங்கு பேசிவிட்டு சென்ற பந்துல குணவர்தன் அவர்கள் இந்த நாட்டை 8.9 trillion 900 billion ரூபாவை கடனாகவும் வட்டியாகவும் சுமத்திவிட்டு சென்றுவிட்டு காலையிலே அவர் என்ன கணக்கை பாடத்தை மாணவர்களுக்கு கற்பித்தார் என்ற கேள்வியை உண்டாக்கிவிட்டு சென்றார். ஏன் நான் இதனை கூறுகின்றேன் என்றால் 6.8 வீதத்துக்கான வட்டியை எந்த ஒரு முதலீட்டாளர்களுக்கும் கடன் உதவியாளர்களுக்கும் இந்த நாடு வழங்கிய சரித்திரம் இல்லை. அது டொலரிலே, அது கிட்டத்தட்ட அவர்கள் வாங்கிய கடன் தொகையில் 25% வட்டியாகவே இந்த நாட்டுக்கு நாங்கள் சுமையாக சுமந்து கொண்டிருக்கின்றோம். புதிதாக நாங்கள் இந்த கடனை எடுத்துவிடவில்லை. கடந்த வருடம் ஒரு சோதனை மிக்க வருடமாக இருந்தது. 2009 இந்த நாட்டிலே யுத்தத்தை முடிவுக்கு கொண்டு வந்தவர்கள் இந்த நாட்டினுடைய புதிய கலாச்சாரத்தை இங்கு உருவாக்கினார்கள். வடக்கிலே ஆவா குழுவினரை உருவாக்கி அங்கொரு யுத்த சூழலை உருவாக்கினார்கள். தெற்கிலும் கிழக்கிலும் பள்ளி வாயல்களிலும் முஸ்லிம் சமூகத்தின் மீதும் தோட்ட தொழிலாளர்கள் மீதும் வன்முறையை பயன்படுத்தி வேறொரு கலாச்சாரத்தை இந்த நாட்டுக்கு கொண்டு வந்தார்கள். இதனை முடிவுறுத்த வேண்டும் என்பதற்காக வேண்டித்தான் எங்களுடைய கௌரவ பிரதம மந்திரி அவர்கள் ஸ்ரீலங்கா சுதந்திர கட்சியினுடைய தற்போதைய தலைவரும் அதிமேதகு ஜனாதிபதி அவர்களும் ஒருங்கிணைந்து பாரியொரு விட்டுக்குடப்புக்கு மத்தியிலே ஒரு ஜனநாயக ரீதியான மக்கள் வாக்களித்து இந்த நாட்டிலே ஒரு பொருளாதார அபிவிருத்தியை, இளைஞர்களுடைய தாகத்தை, வேலை வாய்ப்பினை, பாதுகாப்பை உறுதிப்படுத்துங்கள் என்று அவர்களுக்கு வாக்களித்தார்கள். இன்று ஒரு கண்டாயம் ஒன்று சேர்ந்திருக்கின்றது. அவர்கள் வைத்துக் கொண்ட பெயர் சுதந்திர எதிர்கட்சி ஒரு முன்னணியாக, தங்களை எதிர்கட்சியினுடைய ஒரு அணியாக பிரகடனப்படுத்தியிருக்கின்றார்கள். இவர்கள் ஒவ்வொருவர் மீதும் பல்லாயிரக்கணக்கான கோடி ரூபாய்கள் வஞ்சமிட்ட இவர்களுக்கான வழக்குகள் அடுத்த 2017 வருகின்ற போது இந்த ஆசனங்களில் யாரும் இருக்க முடியாது. அவர்கள் அனைவரும் நீதிமன்றத்தால் தண்டனைக்குரியவர்களாக மாற்றப்பட்டு விடுவார்கள். இன்று இந்த நாட்டில் யுத்தம் முடிவுற்றதற்கு பிறகு எமது அதிமேகிதாக ஜனாதிபதி அவர்களும் பிரதம மந்திரி அவர்களும் ஒருங்கிணைந்த செயல்பாட்டுடன் செயல்பட்டுக் கொண்டிருக்கின்றார்கள். அன்று கோஷமிட்டார்கள் இந்த எதிரணியினர் ஸ்ரீலங்கா சுதந்திர கட்சியினுடைய ஆலோசனையை பெறவில்லை என்று. என்ன நடைபெற்றது? கௌரவ பிரதம மந்திரி அவர்கள் இம்முறை சுமூகமான முறையிலே கலந்துரையாடி நல்லதொரு பட்ஜெட்டினை முன்வைத்திருக்கின்றார்கள். இந்த நேரத்திலே இந்த பட்ஜெட்டை எப்படி எதிர்ப்பது என்று தெரியாமல் அவர்கள் புனை பெயர்களுடன் 3.5 மணி நேரம் சிறுச்சக்கர வண்டி ஓடினார் என்று மட்டுமல்ல, விடுதலை அதாவது மக்கள் விடுதலை முன்னணியினர் அதற்கு தலைமை தாங்கியவர்கள் முன்னர், உதாரணமாக எங்களுடைய விமல் வீரவங்ச அவர்கள், அன்று நான் 2000 பாராளுமன்றத்தில் இருக்கின்ற போது 11 பேர் ஒரு வேனிலே செல்வார்கள். இன்று அவர்களுடைய ஆடம்பரமும் அரச வாகனங்கள் 50க்கும் மேற்பட்ட வாகனங்களை துஷ்பிரயோகம் செய்ததையும் பல்லாயிரக்கணக்கான கோடி ரூபாய்களை வஞ்சம் செய்ததையும் நாங்கள் கண்டு கொண்டிருக்கின்றோம். இன்று இளைஞர்களுக்கு 1,75,000 உயர்வகுப்பு மாணவர்களுக்கு மடிக்கணனி கொடுக்கப்படுகின்றது, 28,000 கற்பிக்கின்ற ஆசிரியர்களுக்கு மடிக்கணனி கொடுக்கப்படுகின்றது. இப்படி கொடுக்கப்படுகின்ற போது மாணவ சமூகம், உயர்கல்வி கற்கின்ற சமூகம், யூனிவர்சிட்டியிலே இருக்கின்றவர்கள் அவர்களை விட்டு பிரிந்து விடுவார்கள் என்று அச்சப்படுகின்றார்கள். இந்த நிலைமையை இவர்கள் யாரும் வரவேற்று பேசவில்லை. ஹந்துனத்தி அவர்கள் அவரை தலைவராக்கியது கோப்புக்கு யார், எங்களுடைய கௌரவ பிரதம மந்திரி அவருடைய ஆசியுடன் பெரும்பான்மையாக இருக்கின்ற ஆட்சியிலே இருக்கின்ற நானும் அதில் 26 உறுப்பினர்களில் ஒருவன், அவரால் துணிந்து சொல்ல முடியுமா யாராவது இந்த அறிக்கைக்கு எதிரானவர்கள் என்று? அறிக்கை கதா சபாநாயகரிடம் சமர்ப்பிக்கப்படுவதற்கு முன்னரே விமல் ரத்நாயக் அவர்கள் அதாவது சிரச மாத்தியக்கு வருகின்றார். அங்கு முறைகேடான முறையிலே அறிக்கைகளை விடுகின்றார்கள். இந்த நாட்டிலே சட்ட திட்டங்கள் ஒழுங்குகள் இருக்கின்றது. ஒரு கோப்பறிக்கை என்பது சபாநாயகரிடம் கையளிப்பது ஹந்துனத்தினுடைய அறிக்கை அல்ல, அந்த 26 உறுப்பினர்களுடைய கூட்டறிக்கை, அதை சமர்ப்பிக்கின்ற பொறுப்பு அவருக்கு இருக்கின்றது. இவையெல்லாம் பார்க்கின்ற போது வங்குரோத்து அரசியலை, அவர்களுடைய கடந்த கால வரலாறு என்ன கூறிக்கொண்டிருக்கின்றது? அவர்கள் கடந்த காலங்களிலே மக்களை, இளைஞர்களை தூண்டுகின்ற செயல்பாட்டின் காரணமாகத்தான் 77 ஆண்டு கால பகுதியில் பல்லாயிரக்கணக்கான இளைஞர்களை பலி கொடுத்தார்கள். இன்று உயர்கல்வி கற்கின்ற மாணவர்களுக்கு ருகுணு பல்கலைக்கழகத்துக்கு, ஜெயவர்தனபுர பல்கலைக்கழகத்துக்கு பல்வேறுபட்ட உதவி திட்டங்களை எங்களுடைய நிதியமைச்சர்கள் அறிவித்த போது அதனை வரவேற்கவும் இல்லை. காரணம், இவர்களுடைய வியாபாரம் உத்கோஷனவில் இருக்கின்றது. இந்த வியாபாரத்தை அவர்கள் தொடர்ந்து செய்ய முடியாது. இப்படிப்பட்டவர்களை இனங்கண்டிருக்கின்றார்கள் என்று சமூகத்தினர். எதிரணியிலே இருக்கின்றவர்களுடைய நிலைமை பரிதாபத்துக்குரிய நிலைமையாகும். எங்களுடைய கௌரவ பிரதம மந்திரி அவர்கள் இன்று நாடுலாவிய ரீதியாக சுற்றுலா செய்கின்ற போது ஐரோப்பிய நாடுகளிலே இன்று ஜெர்மன் மினிட்ஸ்
10 minutes allocated.
உங்களுக்கு தெரியும், இன்று விவசாயிகள், மீனவர்கள், சுகாதாரம், ஏனைய விடயங்கள் அத்தனைக்கும் இன்று நிதியமைச்சர் அவர்கள் பாரிய ஒரு நிதியை ஒதுக்கியிருக்கின்றார்கள். கல்வியிலே நாங்கள் 2017 இந்த நாட்டினுடைய பல்கலைக்கழக அனுமதியை 50,000 உயர்த்த இருக்கின்றோம். 1995 வெறும் 9,000 இருந்தது. 2015 26,000 உயர்த்தியவர்கள் நாங்கள். இன்னும் ஒரு வருடத்திலே அதனை நாங்கள் 2020 வருகின்ற போது அது 50,000 ஆக்குவது மட்டுமல்ல, விடுபடாத உயர்கல்வி மாணவர்களுக்கு 8,00,000 ரூபாய் நிதியுதவியை வழங்க இருக்கின்றோம். மாணவர்களுக்கு, இடைநிலை கல்வியாளர்களுக்கு, ஆரம்ப கல்வி வகுப்பினருடைய அவர்களுக்கு 1-2 லட்சம் ரூபாய் காப்புறுதி திட்டத்தை உருவாக்க இருக்கின்றோம். இப்படிப்பட்ட நல்ல திட்டங்களை கல்வி அமைச்சினூடாக, சுகாதார அமைச்சினூடாக, விவசாய அமைச்சினூடாக பல்வேறுபட்ட திட்டங்கள் மட்டுமல்ல, வெளிநாட்டு முதலீட்டாளர்கள் இங்கு 500 மில்லியன் டாலருக்கு மேற்பட்ட தொகைக்கு எந்த ஒரு வரியும் அறவிடாத சலுகை வழங்கப்பட்டிருக்கின்றது. இதன் மூலமாக இளைஞர்களுடைய வேலை வாய்ப்பை அதிகரிக்க இருக்கின்றோம். இப்படிப்பட்ட நிலையிலே ஒரு நல்லதொரு பட்ஜெட்டை கொடுத்த கௌரவ ரவி கருணாநிதி நிதியமைச்சர் அவர்களுக்கும், அதிமேதகு ஜனாதிபதி அவர்களுக்கும், இந்த நாட்டை ஒரு அபிவிருத்தி அடைந்தனாக மாற்றுவதற்கு முனைந்து கொண்டிருக்கின்ற கௌரவ பிரதம மந்திரி அவர்களுக்கும் நன்றி கூறி விடைபெறுகின்றேன். நன்றி.
Thank you very much.